દાદાવાણી ડિસેમ્બર 2014. અહો અદ્ભુત વાણી જ્ઞાની પુરુષની. સંપાદકીય: આ કાળમાં અજોડ એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન ભરત ક્ષેત્રે પ્રગટ્યા. જ્ઞાની પુરુષની ઓળખાણ એમની વાણી પરથી થાય કે આ જ સાચા મોક્ષદાતા મૂર્તિમાન પુરુષ છે. એમના શ્રીમુખે ચાર વાક્યો સાંભળતા જ આત્મા જાગૃત થઈ જાય ને ઉલ્લાસમાં આવી જાય. એમની વાણી દરેકને પોતાની જ લાગે એટલે આ તો એક અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષની વાણી આખા જગતને હિતકારી હોય, સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્તિ કરાવનારી હોય. એમની વાણી રોગનું વિરેચન કરાવનાર હોય. સંસારમાં શું કરવાથી દુઃખ મળે ને શું કરવાથી સુખ મળે એના તારણરૂપ વાણી વયા કરતી હોય. શુભાશુભની બાંછોડ કાઢી નાખી ને મોક્ષ અહીં જ રોકડો આપવાનું જે સામર્થ્ય ધરાવે છે એવા આ જ્ઞાની પુરુષની વાણી અસલ ભાદરણની પાટીદારી ભાષામાં સમજવામાં એકદમ સરળ ને સાંભળવામાં મીઠી મધુરી. એમની વાણી સ્યાદવાદ, છતાં ક્યારેક ક્યારેક સામી વ્યક્તિનો ક્રોનિક રોગ કાઢી જાગૃત કરવા કડક શબ્દોનો પ્રયોગ કરે એની પાછળ એમના ખૂબ પ્રતિક્રમણ હોય. જ્ઞાની પુરુષમાં વડવાના પરમાણુ ના હોય, પણ છતાં એમની રેકર્ડ વાગે ત્યારે સમજાય કે સામાની પુણ્યાઈ જાગી છે. પછી એ શબ્દો જ સામી વ્યક્તિના રોગને ખલાસ કરી નાખે. એમની વાણીની વિશેષતા એ હતી કે સામાની યોગ્યતા પ્રમાણે એમની વાણી નીકળે. બધાના મનમાં પ્રશ્નો હોય એનો પડઘો એમને પડે અને એના જવાબરૂપે તરત સહજ વાણી નીકળે, એટલે પછી બધા કહે કે મારે પૂછવું હતું તે જ નીકળ્યું. સામાના મનનું સમાધાન થાય એવી એમની વાણી નીકળે અને બાકીનું કામ એમની સિદ્ધિઓથી થયા કરે. જ્ઞાની પુરુષના દર્શનની ક્ષણ, તેમની હાજરીની ક્ષણ તેમજ એમની શ્રુતવાણી સાંભળવાની ક્ષણ એ જ અતિ કિંમતી છે. તેનું મૂલ્ય કેમ કરીને આંકી શકાય? જ્ઞાની પુરુષના વાક્ય પર અહોભાવ થાય તો પરમાત્મા સ્વરૂપ થતા જવાય. એ અહોભાવ કોની ઉપર છે તો કહે જ્ઞાની પુરુષના જ્ઞાન ઉપર. જ્ઞાની પુરુષનો એક જ શબ્દ પકડીને હૃદયમાં ધારણ કરે તો તે છેક મોક્ષે પહોંચાડે એવી તો જબરજસ્ત વચનબળવાળી આ નિશ્ચય વ્યવહાર બંનેને પ્રતિપાદિત કરતી દાદાશ્રીની વાણી વહી છે, જેનું સંકલન થઈ આપ્તવાણી, આપ્તસૂત્ર અને બીજા અનેક ગ્રંથો રૂપે આપણને પ્રાપ્ત થયા છે, જેના સમજણપૂર્વકના આરાધને પૂર્ણત્વ ભણી પહોંચાય તેમ છે. છેલ્લી દશા સુધી પહોંચવાના ધ્યેય પ્રાપ્તિ માટે આ વાણી આપણને જરૂરથી સહાયભૂત બની રહેશે અને સાથે સાથે દાદાશ્રીની આ અમૃતમયી વાણી કે જે આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી, એ આવરણભેદી સ્યાદવાદ વાણી યુગો યુગો સુધી મોક્ષ માર્ગના પથને અજવાળતી જ રહેશે એવી નિશંકતા સાથે જગતના સર્વે જીવોના અંતરને ઠારે એ જ અંતરની અભિલાષા. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ડિસેમ્બર 2014. અહો અદ્ભુત વાણી જ્ઞાની પુરુષની.
જ્ઞાની પુરુષ એ વર્લ્ડની અજાયબી.
જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય.
દાદા, જ્ઞાની પુરુષને ઓળખવા કેવી રીતે?
જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવા હોય, એમની સુગંધિ જ એવી હોય, એમનું વાતાવરણ ઓર જાતનું હોય, એમની વાણી ઓર જાતની હોય, એમના શબ્દો ઉપરથી ખબર પડી જાય, અરે એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી, અને એમનો શબ્દે શબ્દ શાસ્ત્ર રૂપે હોય જો સમજણ પડે તો. એમના વાણી વર્તનને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવા હોય, એટલે બધા બહુ લક્ષણો હોય.
આત્મા જ કબૂલે સતજ્ઞાનને.
પણ જ્ઞાની છે એવું અમે કેવી રીતે માનીએ?
એ તો માનવાની જરૂર જ નહીં. તમે એમની પાસે બેસો તો એની મેળે જ સમજાય. હું તો તમને કહું કે માનશો જ નહીં, એની મેળે મહી મનાઈ જશે. તમે માનો કે ના માનો, પણ એની મેળે જ આકર્ષણ ઊભું થશે. માનવાનું તો બહાર બીજે હોય. સંતો શું કહે છે? શ્રદ્ધા રાખો, 6 મહિના શ્રદ્ધા રાખો. પણ શ્રદ્ધા રાખવાનું અમે તમને કહીએ નહીં, શ્રદ્ધા તમને આવવી જોઈએ. વઢીએ તોય શ્રદ્ધા આવવી જોઈએ, તોય સાચું માનજો. સ્ટાન્ડર્ડનું જ્ઞાન તો બહુ જાણવા મળે, પણ આઉટ ઓફ સ્ટાન્ડર્ડનું જાણવું જોઈશે ને. અને ખાલી જ્ઞાન જ જાણવાનું છે ને, બીજું શું કરવાનું છે? અને તે જ્ઞાન આપણો આત્મા કબૂલ કરે એવું જાણવાનું છે. આત્મા કબૂલ ના કરે તે વાત માનવી જ નહીં. 2 જાતના જ્ઞાન, સ્ટાન્ડર્ડમાં મન કબૂલ કરે, સ્ટાન્ડર્ડ જ્ઞાનમાં આપણું મન કબૂલ કરે તો માનવું જોઈએ, બુદ્ધિ કબૂલ કરે તો માનવું જોઈએ. બહાર જે સત્સંગ થાય છે ને, આખા જગતનો સત્સંગ માનસિક સત્સંગ છે. એટલે મનની જોડે કનેક્શન છે, સંબંધ છે. આ માનસિક નથી, આ ડિરેક્ટ આત્મા જોડે કનેક્શન છે, સીધો આત્મા જોડે કનેક્શન છે. બહાર તમે ગમે ત્યાં જશો, તમારો આત્મા કબૂલ કરશે જ નહીં. કારણ કે આત્મા કબૂલ કરી શકતો જ નથી. કારણ કે સામો મનવાળો છે, તે તમારું મન જ કબૂલ કરશે. મનથી બોલે પેલા, ને મનથી સાંભળે, મન કબૂલ કરે. અને અહીંયા આગળ આત્મા કબૂલ કરે તો માનવું જોઈએ.
જ્ઞાનીની આવરણ ભેદક વાણી.
આ હું જે બોલું છું ને, તે બધા લોકોને કહું છું, તારો આત્મા કબૂલ કરે તો માનજે, નહીં તો માનીશ નહીં. ત્યારે કહે, હવે આત્મા શી રીતે કબૂલ કરે? ત્યારે કહે, જ્ઞાની પુરુષની પાસે જવાથી. એમના શબ્દોમાં વચનબળ હોય છે. એમની વાણી સિદ્ધ વચનવાળી હોય. એ વાણી આવરણ ભેદક હોય છે. તે આવરણ તોડીને ઠેઠ આત્મા સુધી પહોંચાડી શકે. આવરણની અંદર હોલ પાડીને એ ઠેઠ તમારા આત્મા સુધી પહોંચાડે એવી અમારી વાણી છે. ને આત્માથી એક્સેપ્ટ થશે, આ સ્વીકાર થશે. આ તે આત્મા એક્સેપ્ટ કરે છે, અને તે આત્મા મહી સાક્ષી પૂરે કે બરાબર કરેક્ટ છે. તે કરેક્ટ પોતાને સમજાય તો ત્યાં આગળ લોકોને ખાતરી થાય કે મારો આત્મા કબૂલ કરે છે. થોડી ઘણી સાક્ષી પૂરી કરેક્ટ લાગે છે એવું?
હા દાદા.
જો કશું ડચુરો ભરાતો નથી ને. સાચું જાણવાનો કામી હોય તેને કંઈ ડચુરો ભરાતો નથી. જ્ઞાનીનો એક એક શબ્દ હડહડાટ આરપાર નીકળી જાય. ડચુરો તો ભરાય નહીં કોઈ દાડોય. આ કંઈ રાયણા નથી કે ડચુરો ભરાય. આ તો જ્ઞાનીના વાક્યો છે, આરપાર નીકળે. એક જ શબ્દ જો મહી પેસી ગયો ને હૃદયમાં, તો એ શબ્દ મોક્ષે લઈ જાય.
નિરપેક્ષ સત્ય પમાડે આત્મતૃપ્તિ.
દાદા, મારો આત્મા અજ્ઞાનવાળો હોય તો કબૂલ ના કરે ને?
ના, અજ્ઞાન હોય તો પણ અમારી વાણી એવી છે કે આવરણ તોડી અને અંદર ઘૂસીને પહોંચાડશે આત્માને. અને દરેક શબ્દ એક્ઝેક્ટ કબૂલ કરવો જોઈએ, કારણ અમારી વાણી આવરણ ભેદી હોય. તે આત્મા ઉપર જે આવરણ છે એને ભેદીને અંદર પેસીને ત્યાં ટચ થાય તમને. નહીં તો આત્મા ઝીલી શકે જ નહીં વાત. કારણ કે આવરણવાળો આત્મા કેમ કરીને ઝીલી શકે? એટલે જ્ઞાની હોય ત્યાં આવરણ છેદીને એ વાણી જાય છે અંદર, ટચ થાય છે. અને તે આત્મા કબૂલ કરે કે યસ, રાઈટ, હા, બરોબર, હું પાછો એમે કહું, નથી કબૂલ કરતો તો તું આડો છું મુઆ, તું છુપાઉં છું, એમે કહું મોઢા પર. તમારો આત્મા કબૂલ કરે એવો જ જવાબ હોવો જોઈએ. તમારો આત્મા કબૂલ ના કરે એ જવાબ ખોટો. અમે તો નિરપેક્ષ સત્ય બોલીએ છીએ. ભલે તારી બુદ્ધિમાં ના ઉતરે, તારું મન કબૂલ ન કરે, પણ તારો આત્મા તો કબૂલ કરે છે ને. ત્યારે પછી બીજો પ્રશ્ન ઊભો થાય કે અત્યાર સુધી અમારો આત્મા કબૂલ કરતો હતો ને? જ્યાં જઈએ ત્યાં બહારની વાતે? ના, તે આત્મા કબૂલ નહોતો કરતો, મન કબૂલ કરતું હતું. અને જગતમાં બહાર જે સાંભળશો તે વાણી બુદ્ધિશાળીઓની છે. તે મનને સંતોષ થશે અને અહીં આત્મતૃપ્તિ થશે. મનનો સંતોષ ને આત્મતૃપ્તિમાં ફેર ખરો?
ચોક્કસ, ઘણો ફેર.
તો અહીં સીધી આત્મતૃપ્તિ થાય એવી છે અને મનનું કબૂલ કરે એનાથી મસ્તી ઉત્પન્ન થાય. મન કબૂલ કરે અને મસ્તીમાં આવી જાય, સાંભળે ને મસ્તીમાં આવે, ખૂબ ઇમોશનલ થાય, ભાવુક થાય, અને આ સાંભળવાથી આત્માનો આનંદ થાય, નિરાકુળતા રહે.
જ્ઞાનીની વાણી આત્માને જગાડનારી.
આ વાણી આત્માને જગાડનારી છે અને આત્માએ કબૂલ કરે એવો છે. બહાર જે વાણી સાંભળશો, આચાર્યોની, સંતોની, બધાની, તે મનની મસ્તી કરાવનારી છે, એ આત્મા જગાડી શકે નહીં. જેનો આત્મા મુક્ત થયેલો હોય, જે પોતે મુક્ત થયેલા હોય, એ બીજાના આત્માને જગાડી શકે. આત્મા જ્ઞાનીની હાજરીમાં જ જાગ્રત થાય, નહીં તો થાય જ નહીં. અમારો એક એક શબ્દ આવરણ ભેદી હોય, તેથી આત્મા જાગૃત થાય ને ઉલ્લાસમાં આવી જવાય. આ વિજ્ઞાન છે ને, તે ખાલી સાંભળવા માટેનું છે. આ તમે સાંભળો ને એટલે આત્માના આવરણ બધા તોડી નાખે, અને તોડી નાખે તે ઘડીએ ભગવાનની કૃપા ઉતરે કે તરત ભગવાન પ્રગટ થઈ જાય.
આત્મા જાગે, પ્રાપ્ત થાય નિરાકુર સુખ.
અમારી હાજરીમાં તમારો આત્મા જાગે એટલે તમને કંઈક નિરાકુળતા લાગે કે ઓહો, કેવી નિરાકુળતા લાગે છે. આકુળતા વ્યાકુળતાથી રહિત નિરાકુળ સુખ પ્રાપ્ત થાય. તે આત્માને પહોંચે એટલે નિરાકુળ સુખ ઉત્પન્ન થાય, એની મસ્તી બસ્તી નહીં. મસ્તી તો ઉતરી જાય પછી, અને આ નિરાકુળ સુખ હેલ્પ કર્યા કરે, મદદ કર્યા કરે કાયમ માટે. બાકી બધું મને એક્સેપ્ટ કરેલું નહીં રહે ને, કેટલા દાડા રહે?
આ વાણી થકી આત્માનો આનંદ થાય.
મસ્તીમાં અને આનંદમાં ફેર ખરો?
ઘણો ફેર દાદા.
હા, તે અહીં આનંદ થાય ને ત્યાં મસ્તી થાય, ક્રમિક માર્ગમાં છે તે.
આનંદ એ છે તે અતિન્દ્રિય આનંદ છે.
હા, આનંદ, આત્માનો આનંદ. મસ્તીમાં આનંદ ના હોય, મસ્તીમાં મસ્તી હોય, શાંતિ, ઊંચા પ્રકારની શાંતિ, મસ્તી. તે આખું જગત મસ્તીમાં પડેલું છે. આનંદ એકલો અહીં જ ચાખે અક્રમ વિજ્ઞાનના પ્રતાપે, બાકી આનંદ ના ચાખે. આખું જગત જ્યાં સુધી મનથી સુખ ખોળે છે, આત્માનું સુખ તો જડે જ નહીં, અહંકાર છે ત્યાં સુધી. એટલે મનથી ખોળે છે મનની મસ્તી, મસ્ત થઈ જાય, મસ્તીમાં જ રહે. પણ મસ્તી એવી વસ્તુ છે કે ઉતરી જાય. મસ્તી ઉતરી જાય એ શેના જેવું લાગે
દાદા? દારૂનો કેપ ચઢે અને ઉતરી જાય, એના જેવું મસ્તી ચઢે ને ઉતરી જાય.
એવું ઉતરી જાય અને આ આનંદ ઉતરી ના જાય, ધીમે 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 વધતો જ જાય. અત્યારે આ ભય આવ્યા ને, અત્યારે જે અહીં આનંદ ઉત્પન્ન થયો હોય, મારી હાજરીમાં આનંદ ઉત્પન્ન થાય, ચાર જ વાક્ય સાંભળે ને કે આનંદ ઉત્પન્ન થઈ જાય. પણ એ આત્માનો જ આનંદ હોય, એનું શું કારણ છે? અમે આમ વાણી જે બોલીએ એ આત્માના આવરણને ભેદી અને અંદર ટચ થાય, સ્પર્શ થાય, એટલે મહી આત્માનો આનંદ ઉત્પન્ન થાય. એટલું આ વિશેષતા છે કે અમારી હાજરીમાં કોઈ પણ અજ્ઞાની માણસને પણ આત્માનો આનંદ ઉત્પન્ન થાય.
અહો સ્યાદવાદ વાણી.
કોઈ કાળે ના મળી હોય એવી વસ્તુ અહીં છે, અને કોઈની પાસે ના હોય એવી અલૌકિક વસ્તુ છે. બહાર તો બધે લૌકિક વસ્તુ મળે, અલૌકિક ના મળે. જ્ઞાની પુરુષની અલૌકિક વાણી સાંભળે ને તો બેરોમીટરની જરૂર જ ના હોય. એમની વાણી બધી જ્ઞાતના, બધી જાતના લોકોને માફક આવે. કોઈને એમ ના લાગે કે આ મારાથી જુદું કહેવા માગે છે, કારણ કે બધા ધર્મોનો સાર એમની પાસે હોય. વેદાંત ધર્મનો, કૃષ્ણ ભગવાનના ધર્મનો, મહાવીર ભગવાનના ધર્મનો, મુસ્લિમ ધર્મનો, બધા ધર્મોનો સાર એમની પાસે હોય. એટલે દરેક ધર્મોવાળાનું કામ અહીં આગળ એમની પાસે થાય. ધર્મમાં જેટલા પક્ષો છે તે બધા પક્ષવાળા અહીં બેઠા હોય ને, તો બધાને પોતાની વાણી લાગે, સ્યાદવાદ વાણી હોય, એ વાણી પરથી જ્ઞાની ઓળખાય.
કોઈનું પ્રમાણ ના દુભવે.
જ્ઞાની પુરુષની વાણીથી કોઈ જીવનું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય, અને જો કોઈનું પ્રમાણ દુભાય તો એમને પોતાનું અંગ દુભાયા બરાબર થાય છે. 360 ડિગ્રી છે ને, તે બધા ધર્મો છે. તે કોઈ ધર્મનું કિંચિત માત્ર પ્રમાણ એકુંય ડિગ્રી દુભાય નહીં, એવી રીતે અમારે વર્તન ચાલવાનું, એવી રીતે અમારે વર્તન કરવાનું, સુખ થાય એવું વર્તન. એટલે મુસ્લિમ ધર્મ દુભાય નહીં, કે ક્રિશ્ચિયનનો ધર્મ ના દુભાય, કે ઇન્ડિયન ના દુભાય, હિન્દુ ના દુભાય, કે કોઈ દુભાય નહીં. બધા ધર્મવાળા ભેગા થાય, પણ અમારી વાત કોઈને સહેજેય હરકતવાળી ના લાગે. સ્યાદવાદ એટલે કોઈ ધર્મવાળાને અવણું ના થાય. જેનામાં આત્મા છે એને છતી વાત સમજાય, ભલે તે મુસ્લિમ હોય, જૈન હોય, શ્વેતાંબરી હોય, દિગંબરી હોય કે ગમે તે, પણ ભગવાનની વિતરાગી વાત બધાને કામ લાગે.
વાણી સૌને પોતાની લાગે.
જ્ઞાની છે તે એમની વાણી કેવી હોય, પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓના આધારે એ બોલે છે, બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારું બોલવું પડે તે? અને એમની વાણી સ્યાદવાદ વાણી, ઉલટું બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય. સ્યાદવાદ વાણી એનું નામ કહેવાય કે બધા ધર્મવાળા હસી ખુશી થઈને સાંભળે. જ્યારે ભગવાનના ઊંચા ઊંચા શાસ્ત્રો વાંચતા હોય, પણ એકલા છે તે એક ધર્મવાળા સાંભળે, બીજાને ના ગમે.
દાદા, સ્યાદવાદ ના ગણાય?
પણ અમારી વાણી તો જૈનો એકલાને કબૂલે એવું નહીં. જૈનોને, જૈનના બધા ફિરકાવાળાને, પછી વૈષ્ણવ વેદાંતીઓના બધા ફિરકાવાળાને, મુસ્લિમોને, બધાને ગમે. નાના બાળકોને, જે ધર્મને સમજતા નથી તેને ગમે. વૃદ્ધ બહેનો, જે ગુજરાતી ભણેલી નથી તેને ગમે. 1.5 વર્ષનું બાળક હોય તેને ગમે, તો જાણવું કે અહીં સાચો ધર્મ છે અને સ્યાદવાદ વાણી છે. છોકરા જો ઉઠીને જતા રહે અને રડતા હોય, 5 વર્ષના છોકરા, તો જાણવું કે અહીં માર્ગ નથી. કારણ કે વાતાવરણ જ આનંદવાળું હોય, છોકરા ખસે જ નહીં. સમજણની જરૂર નથી, સમજણ પડી કે ના પડી એવી જરૂર નથી. એ જ્ઞાની પુરુષની વાણી બધાને સમજાઈ જ જાય, સૌ સૌની ભાષામાં, પણ એની એક્ઝેક્ટનેસ બરાબર સમજણમાં આવી જાય.
જ્ઞાનીની વાણી નિષ્પક્ષપાતી.
અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, એટલે દરેકને પોતાના જેવી જ લાગે કે મારી પોતાની અંગત છે એવી લાગે. એટલે આમાં જુઓ, ક્રિશ્ચિયનોએ લીધેલો છે મોક્ષ, પછી બીજા મુસ્લિમ, પારસી, વૈષ્ણવો છે, શિવધર્મી છે, સ્વામિનારાયણ છે, અને જૈનો તો ઘણા બધા. એક બ્રાહ્મણ પૂછતો હતો કે તમે ગાયત્રીમાં માનો છો? અલ્યા, ગાયત્રી જ મારા મુખારવિંદથી નીકળેલી, તે હું ગાયત્રીનો વિરોધી હોઉં ખરો? જેના મોઢામાંથી નિરંતર સરસ્વતી વાણી નીકળે છે એ અહિંસક વાણી હોય.
અપૂર્વ વાત આ જ્ઞાની તણી.
એટલે આ તો એક અજાયબી છે, આ શાસ્ત્રની વાત નથી, શાસ્ત્રની બહારની વાત છે. કોઈ શાસ્ત્રમાં જડશે નહીં આ. શાસ્ત્ર તો ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, આમાં એ નથી, આમાં એ નથી, એટલું બોલીને ઊભું રહે છે. હું તો આ જોઈને કહું છું, તદ્દન સાચી જ વાત છે, ભલે તદ્દન નવી લાગતી હોય, કારણ કે અપૂર્વ વાત છે. પૂર્વે સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય, જોયેલી ના હોય, જાણેલી ના હોય, અનુભવેલી ના હોય, એવી અપૂર્વ વાત છે. ફરી આ કોઈ કાળે નહીં મળે, ફરી આ વાત સાંભળવા નહીં મળે, હતી એ નહીં એવી અપૂર્વ વાત છે આ. માટે કામ કાઢી લો આજે.
આ વાણી કેવી વણતોલી વણમાપી.
આ તો આવી વાતે બહાર ના હોય, આવી વાત સાંભળેલી ના હોય, વાંચેલી ના હોય, તે આ નવી વાત છે. કારણ કે આ છેલ્લા ઘરની વાત છે, જ્યાં અબુધ પુરુષ બોલે છે જેનામાં બુદ્ધિ સેન્ટ નથી.
દાદા, આપની વાણી સામાન્ય મનુષ્યની વાણી કરતાં કઈ રીતે જુદી પડે છે?
આ એક એક વાક્ય છે તે બરોબર પેલો 3 કલાક બોલ્યો હોય તોય ના હોય. 3 કલાકનું સરવૈયું કાઢીએ ને તોય આ એક વાક્ય એનું ના હોય. એને તોલ કરતાં આવડવું જોઈએ ને, એને મેઝર કાઢતા આવડવું જોઈએ, માપ કાઢતા આવડવું જોઈએ. આ વાણી કેવી છે? વણતોલીને વણમાપી છે. બુદ્ધિથી જો માપવા જાય ને તો એની બુદ્ધિ જ ફ્રેક્ચર થઈ જાય એવી આ વાણી છે. બુદ્ધિથી મપાય એવી વાણી નથી. આ બુદ્ધિ વગરની વાણી છે અને માલિકી વગરની વાણી. ફેર નહીં આમાં? પેલા માલિકીવાળી વાણી અને આ માલિકી વગરની વાણીમાં, પેલી બુદ્ધિવાળી વાણી અને આ બુદ્ધિ વગરની વાણીમાં ફેર ખરો? એટલે કઈ રીતે ફેર પડે છે એટલું જ પૂછવા માગો છો કે બીજું કશું? બીજું તો પાર વગરનું. બીજે એ તો હોય જ નહીં ને. અહીં તો આ અમારું એક જ વાક્ય હોય ને તો એના ઉપર 10 પુસ્તક થાય. એક ભોગવે એની ભૂલ હું તમને આપું તો એના ઉપર આવડું મોટું પુસ્તક થાય.
કેવી આશ્ચર્યકારક વાણી!
આ વાણી તો અનંત અવતારની, એક અવતારની નહીં, મિથ્યાત્વના ભયંકર રોગને ફ્રેક્ચર કરીને નાખી દે છે. અને તે અહિંસક રીતે. તે આ દાદાને પણ આશ્ચર્ય થાય છે ને. અમારી વાત સંપૂર્ણ અને આશ્ચર્યકારક હોય એટલે લોકો કહે છે કે હિપ્નોટિઝમ છે, સંમોહન વિદ્યા છે. પણ આ હિપ્નોટિઝમ ના હોય. હિપ્નોટિઝમની અસર તો કલાક 2 કલાક જ રહે. આ તો તમને નિરંતર પરમાનંદ અને શુદ્ધાત્માનું ભાન રહે છે.
અનુપમ વાણી.
તીર્થંકરોની વાત કૃપાળુ દેવે કહી કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિતકારીણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતાએ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. મોહને હરી લે આખા જગતને હિતકારી હોય, અને જેને ઉપમા આપીને એનાથી એની મતી મપાઈ ગઈ ડફોડ તરીકે. ઉપમા ના અપાય, કોની વાણી પર તું ઉપમા આપું છું? ઉપમા હઉ આપી દે એ તો કોઈ મોટા જ્ઞાની. મુઆ, મોટા નાના બોલીશ નહીં. ઉપમેય ના હોય, સરખામણીની વસ્તુ ના હોય, અલૌકિક જો. નિજમતી મપાઈ મેં માની છે, એની બુદ્ધિ મપાઈ ગઈ. તે માપી એટલે કે આચાર્ય જેવા દેખાય છે એટલે મપાઈ ગઈ એની બુદ્ધિ. જે વાણી સર્વસ્વ દુઃખને મટાડે, સર્વસ્વ પ્રકારના મોહ લઈ લે, એ વિતરાગની વાણી,
અતુલ્ય અજ્ઞાનીની વાણી.
કોઈની જોડે આ સરખામણી કરવા જેવી વસ્તુ જ ન હોય, આ સિમિલીમાં લેવા જેવી વસ્તુ જ ન હોય. સૌ સૌની ભાષામાં બોલે, સમજણ ના પડે એટલે બધું બેસાડી દે છે કે આના જેવું છે, આના જેવું છે, આ પુસ્તકમાં આવ્યું તેના જેવું છે. હોય નહીં આ તો. આ તો અપૂર્વ વાણી. આ પરંપરાની વાત નથી. પૂર્વે પરંપરામાં આવી ના હોય એવી આ વાણી. જગતમાં કોઈ જગ્યાએ હોય જ નહીં. એક અક્ષરે ના હોય આમાંનો. 1% એક ટકોય ના હોય. જ્ઞાની પુરુષના બધા વાક્યો સ્વતંત્ર હોય, કોઈનો ઉતારો કરેલો ના હોય, સ્વતંત્ર શૈલી હોય, ત્રિકાળી સત્ય હોય.
અજાયબ આ જ્ઞાન વાણી.
એક માણસ અહીં આગળ આવ્યો. તે સાવ સોનાનું છે તે જણસ લાવ્યો, અને એક છે તે રોલ્ડ ગોલ્ડ લાવ્યો, અને બેઉ સરખું કહે તો જાણકાર માણસ શું કહે એને? સરખું દેખાય ખરું બધું, સરખું દેખાય, અનુભવાય, બધું થાય, પણ એમાં કશું વળે નહીં, અને એટલી બધી હદ કાઢતા આવડે નહીં. માણસનું ગજું નથી. હાઈ ક્વોલિટીની આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે? એક પણ માણસ ખોળી લાવો કે જેને શક્તિ હોય. આ એ અજાયબ વાણી છે, સરસ્વતી છે આ તો, પ્રત્યક્ષ સરસ્વતી. એની શી રીતે સરખામણી કરાય? એના એક વાક્ય કોઈની સાથે સરખામણી ના થાય, વર્લ્ડમાં એ ના થાય કોઈ જગ્યાએ. આ તો અજાયબ વાણી છે, બીજું ઉગે નહીં કશું. અનંત અવતારથી આ બધી વાણીઓ ખેતરોમાં નાખ નાખ કરે છે, પણ એકુંય શબ્દ ઉગ્યો નથી. અને આ એકે એક શબ્દ ઉગે. આ વાણી એ તો એક અજાયબી છે આ કાળની. પણ હવે મૂળ ને પેલું રોલ્ડ ગોલ્ડ બે સમજે નહીં ત્યાં સુધી આપણે એની જોડે વઢમવઢા તો ના જ કરાય ને. એટલે આ વસ્તુ જુદી છે. આ તો હું જાતે કહું છું તે ખરાબ દેખાય, લોકો કહે ત્યારે સાચું, પણ આ તો મારે જાતે ક્યારે કહેવું પડે છે? તમે કહો કે તમે જાતે કંઈ બોલો ત્યારે બોલવું પડે, નહીં તો આ બોલ્યાનો અર્થ જ નહીં ને. સારી ખોટી મારાથી બોલાય નહીં, અને છતાં બોલું તો મને વાંધો નથી, કારણ કે મારી નથી એ, એ ટેપરેકર્ડ છે, નથી જોખાય એવી. કોઈ છે તે આ વાણીની જોડે સહેજ માપવા જાય તો એની બુદ્ધિ મપાઈ જાય. એક જ શબ્દની જોડે બીજો કોઈ માપવા ગયો તો એની બુદ્ધિ મપાઈ જાય. એને બુદ્ધિનો ફેલ નાપાસ કહે છે. બોલો હવે, આ તો આવી આ વાણી, ક્યાં બાહ્ય વાણી, રિલેટિવ વાણી. અને આ જે વાણી નીકળે છે ને તે રિયલ રિલેટિવ છે, બંનેનો સાંધો મેળવી આપે છે.
નિશંક વાત મળે અહીં જ્ઞાની પાસે.
આ જ્ઞાની પુરુષ કે જે નિત્ય મુક્ત છે, નિત્ય સમાધિવાળા અને નિત્ય આત્મા થયેલા છે, જેનું બધું અનિત્યપણું સર્વથા છૂટી ગયેલું છે, સનાતનપણું પ્રાપ્ત થઈ ગયેલું છે, એમને જોયા નથી, દર્શન કર્યા નથી, એનો શબ્દ સાંભળ્યો નથી. જો એક જ શબ્દ સાંભળે કલ્યાણ થઈ જાય. અમારી આ વાણી ટોચ ઉપરની છે, અમારાથી આગળ કોઈ વાત છે જ નહીં. જગતે ઘણા કાળથી જોઈ નથી, સાંભળી નથી, તેથી આ વાત કરું છું. બીજા ધર્મના પુસ્તક વાંચજો, પણ પુસ્તક બહુ હેલ્પ નહીં કરે, એ લાઇટ નહીં આપે, જ્ઞાનરૂપી પ્રકાશ નહીં આપે. એ માટે પ્રત્યક્ષની જરૂર પડશે. પુસ્તકમાં વાત હોય નહીં સાચી, પુસ્તકમાં તો અમુક હદ સુધી સાચી વાત છે, બેહદની વાતો પુસ્તકમાં આવતી નથી. આ તો અમુક લિમિટ સુધીની પુસ્તકમાં છે વાતો, એટલે બેહદની વાતો અમારી પાસે હોય. એવી કોઈ વાત ના હોય કે જે જ્ઞાનીના જ્ઞાનની બહાર હોય. આ દેખીને બોલું છું, આ કંઈ પુસ્તકની વસ્તુ નથી. પુસ્તકનું કામ લાગે નહીં ને, પુસ્તકની વસ્તુ જડ હોય હંમેશા. પુસ્તકમાં તમે ગ્રહણ કરેલી ચીજ હોય તે શું હોય? એ જડ હોય. ડિરેક્ટ હોવું જોઈએ, સીધું હોવું જોઈએ, ડિરેક્ટ પ્રકાશ હોવો જોઈએ, તો જ ઉકેલ આવે.
છેલ્લા સ્ટેશનની વાત.
આખા જગતના બધા જ ધર્મો, જૈનોના ચાર આગમો, ચાર વેદ અને ગીતામાં સમાયેલા છે. અને આ અમારી વાત જૈનોના ચાર આગમોથી પર, વેદાંતથી પર અને ગીતાથી પણ પર છે. અમારી વાત નિઃશબ્દ છે, બુદ્ધિથી પર છે. વર્લ્ડમાં આ અમારી છેલ્લી વાત છે, ટોપ મોસ્ટ વાત છે. હું તો છેલ્લી વાત કરું છું, એથી આગળ નવી વાત નહીં નીકળે કોઈ જગ્યાએ. છેલ્લી વાતની આગળ છેલ્લી હોય જ નહીં ને, છેલ્લીની પછી છેલ્લી હોય નહીં. અમારી વાત પુસ્તકની ન હોય, અમે જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ. બહુ ઝીણી વાતો છે આ બધી. આ છેલ્લા સ્ટેશનની વાતો છે, લાસ્ટ સ્ટેશન. અહીંથી આગળ બીજું કોઈ સ્ટેશન નથી, અહીં રેલવે બંધ થઈ જાય છે. જે છેલ્લું સ્ટેશન હોય એ બધા પ્રશ્નોત્તરી રૂપે હોય, એટલે પ્રશ્નોત્તરી એટલે લાસ્ટ સ્ટેશન કહેવાય છે. પ્રશ્નોત્તરી બીજી જગ્યાએ ના હોય એ પ્રશ્નોત્તરી છેલ્લું જ્ઞાન કહેવાય. છેલ્લા સ્ટેશન ઉપર તે ઉતારે, છેલ્લા સ્ટેશનમાં પ્રવચન ના હોય, અને પ્રવચન એ વચલા સ્ટેશનમાં ફરફર કરવાનું. આ પ્રવચન તો તમે સાંભળ્યા કરો ને કાન કટાયા કરે, 40 વર્ષ સુધી સાંભળે ને તોય હતો તેવો ને તેવો, ઉલટો વધારે બગડે. પ્રવચન તો અનેક અવતાર સાંભળ સાંભળ કર્યા, પણ એમાં કંઈ મેલ ધોવાય નહીં જરાય, સાંભળે એટલું જ. એટલે અહીં પ્રશ્નો બધા પૂછીને તમારા ખુલાસા કરો, ત્યારે મનનું સમાધાન થાય તો આ ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ આવે નહીં. એટલે પ્રશ્નો બધા પૂછવાથી ખુલાસા થઈ જાય, અહીં પૂછાય બધુંય, અને તે જવાબ આપે તેની પર શંકા કરી તે પાછો પોતે રખડી મરે, અમને વાંધો નથી.
હા દાદા, તે શંકા કરનારને નુકસાન છે.
નિશંક વિજ્ઞાન, જ્યાં 24 તીર્થંકર બોલતા હોય એવી વાણી છે આ. તીર્થંકરમાં ને આમાં જ્ઞાનીમાં ફેર નહીં ગણવાનો.
એ પ્રશ્નોત્તરી કરવી એ અઘરી વાત છે.
બીજે કોઈ જગ્યાએ આવી પ્રશ્નોત્તરી ના હોય. આ તો સંપૂર્ણ જ્ઞાની એટલે પ્રશ્નોત્તરી, નહીં તો પ્રશ્નોત્તરી એટલે તો માથું તોડી નાખે લોકો. એટલે આખી દુનિયામાં કોઈ જગ્યાએ પ્રશ્નોત્તરીનો રિવાજ નહીં. પ્રશ્નોત્તરી ક્યાં હોય કે કૃષ્ણ ભગવાનને છે તે આ અર્જુન એકલાને જ કહ્યું કે તું પૂછ, તે 2-3 જણ હોય તો માથું ફોડી નાખે એમનું. અને આ મહાવીર ભગવાનને ત્યાં એમના છે તે 11 ગણધરો હતા, તે 11 પૂછતા હતા પ્રશ્નો, અને ભગવાન એ બધા ખુલાસા આપતા હતા. એટલે એવું અહીં પ્રશ્નો પૂછો ને તમને એના ખુલાસા મળે. એક જ પ્રશ્ન પૂછો એટલે કેટલું બધું, તમારે ફરી નહીં પૂછવું પડે, આમ બધું નીકળ્યા જ કરશે. તમારે ફક્ત નિમિત્ત જ કે હવે ભાઈ આ કહો અમને, કારણ કે હું પોતે બોલતો નથી. આ હું પોતે બોલતો હોત તો પ્રવચન કરત, પણ આ તો ટેપ રેકર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. તમે પૂછો કે તરત વાગવાની શરૂ થઈ જાય.
પ્રગટ પુરુષની વાણી પાપોને ક્ષય કરનારી.
જ્ઞાની પુરુષની વાણી સાંભળતા જ મન પ્રફુલ્લિત થઈ જાય ને પાપનો ક્ષય થઈ જાય, પછી રહ્યું શું? કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, અને એ ચાહે સો કરી શકે, પાપોને પણ ભસ્મીભૂત કરી શકે, પોતાની જાતે કોઈ પાપ ધોઈ ના શકે. પુણ્ય આનંદ આપે ને પાપ કરડે, પુણ્ય ને પાપના જ સુખ અને દુઃખ છે, ને એ તો પાછા કલ્પિત છે. પુણ્ય કરડે નહીં અને પાપ કરડે, મૂંઝવીને જાય, તે જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તે પાપને બાળી મૂકે, પછી મોક્ષ થઈ જાય. આ તો મારી વાતો સાંભળવાથી જ સર્વ દુઃખો જાય, સમજવાથી જ સર્વ દુઃખો જાય. તમામ પ્રકારના દુઃખો અહીં નિવૃત્ત થવા જોઈએ. તમામ પ્રકારના દુઃખ નિવૃત્ત થાય એનું નામ આત્મધર્મ કહેવાય. જે વાણી સર્વ દુઃખને મટાડે, સર્વ પ્રકારના મોહ લઈ લે, એ વિતરાગની વાણી સાંભળવી તો પડશે ને, સાંભળે તો ઉકેલ આવે ને.
અસંગ શસ્ત્રથી છેદાય સંસાર વૃક્ષ.
દાદા, કૃષ્ણ ભગવાને આ ગીતામાં કહ્યું છે કે અસંગ શસ્ત્રથી આ સંસાર વૃક્ષ છેદી શકાય, તો આ વાતનો અર્થ ક્યાંય સમજાયો નથી, તો આપ એ સમજાવો.
હા, એ અસંગ વાણીથી સમજાવી શકાય. વાણી અસંગ જોઈએ, અસંગ શસ્ત્ર અસંગ વાણીથી સમજાવી શકાય. જે વાણીનો કોઈ માલિક ના હોય એ અસંગ વાણી કહેવાય, વાણીની માલિકી ના હોય એ બધી અસંગ વાણી કહેવાય. વાણી નીકળે પણ એનો માલિક ના હોય, માલિકી વગરની વાણી જોયેલી કોઈ જગ્યાએ?
હમણાં સુધી તો માલિકી વગરની વાણી નથી જોઈ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી વાણી છે.
ત્યાં સુધી વાણી, પછી વાણી હોય નહીં. તે શરીર હોય ને વાણી હોય તોય અસંગ હોય, માલિકી વગરની હોય તો કામ ચાલે. શરીર હોય તો વાણી હોય, નહીં તો વાણી ક્યાંથી લાવે? એટલે શરીર જો માલિકી વગરનું થાય.
દાદા, તો અહમ નષ્ટ થઈ જાય?
અહમ નષ્ટ થઈ જાય તો જ છે તે માલિકી વગરની વાણી થાય ને, અને તો જ અસંગ વાણી કહેવાય, તો એનું અસંગ શસ્ત્ર ઊભું થયું. હવે અસંગ ક્યાંથી ભેગું થાય, પોતે સંગવાળો ને અસંગ શી રીતે ભેગું થાય, એટલે આ અમારી વાણી અસંગ કહેવાય છે. માલિકી વગરની વાણી અસંગ કહેવાય, માલિકી વગરનો દેહ અસંગ કહેવાય, અને માલિકી વગરનું મન અસંગ કહેવાય. તે આ અસંગ વાણીથી આ બધું કામ થાય.
જેવા રોગ તેવી વાણી શ્રી મુખે જરતી.
દાદા, આપે જે સમજણ આપી છે તેનાથી પેલી જાણે રેશમની ગાંઠ હોય ને છૂટી જાય ને, એના જેવી લગભગ બધી જ ગાંઠો છૂટી જાય.
આ મારી વાણી જ ગાંઠો છોડી નાખે એવી. મનમાં ગાંઠો વાળેલી તે બધી છૂટી જાય. મનનો વિલય કરવા માટે તો યથાર્થ દવા જોઈએ, તો જ વિલય થાય. જ્ઞાની સિવાય બીજે તે દવા મળે નહીં. આ કાળમાં તો માણસને બહુ જાતની અટકણ પડી હોય, એટલે આ બધું અમે કાઢવા માટે બધી જાતની દવાઓ રાખેલી. અક્રમ વિજ્ઞાનના દવાખાનામાં બધી બહુ દવાઓ. અંદરના જે ટાંકા આંટીઓ પડી ગયા છે તે કોઈનાથી ના તૂટે, તે દાદા તોડી આપે. અને દાદાની વાણી એવી નીકળે કે જેને જે રોગ હોય તેવી વાણી સહજ નીકળે છે.
અકલ્પ્ય નિર્વિકલ્પી વાણી.
અમારી વાણી વિકલ્પી ના હોય. આ જગતમાં જે ભાષણો થાય છે તે વિકલ્પી છે, બધા બુદ્ધિના વિકલ્પો છે. વાણી તો પર છે, પરાધીન છે. અમને પૂછે તો વાણી નીકળે. જ્ઞાની પુરુષની વાણી અકલ્પી વાણી હોય ને સામાના ક્રોધ માન માયા લોભ હાથ લગાવીને કાઢી નાખે, અને શુભાશુભની બાંધછોડ કાઢી નાખે, અને મોક્ષ અહીં જ રોકડો આપે. આ શોર્ટકટ બધો.
અજ્ઞાનનું વિરેચન કરાવનારી વાણી.
કૃપાળુ દેવે કહ્યું છે કે અમારી વાણી વચનામૃત છે, એટલે શું?
જ્ઞાનીની વાણી એ જ વચનામૃત છે, અને તે અજ્ઞાનનું વિરેચન કરાવનારી છે. જે જ્ઞાનીની વાણી ડિરેક્ટ નીકળે છે તેને જ વચનામૃત કહેવાય, અને તેની તે જ વાણી જો પુસ્તકમાં હોય તો તે જડ કહેવાય છે. અમારી ડિરેક્ટ શબ્દવાણી એ તો વર્લ્ડની અજાયબી છે. આ શબ્દો અહંકારનું વિરેચન કરાવનારા છે, વિષયનું વિરેચન કરાવનારા છે, બુદ્ધિનું વિરેચન કરાવનારા છે, મમતાનું વિરેચન કરાવનારા છે. મારું વચન નીકળે એટલે કપટનો પડદો તૂટી જાય. હું કોઈને પૂછું તો તે જે કંઈ હોય તે મારી આગળ સાચું જ કહી દે.
વૈરાગ્ય લાવનારી વાણી.
જ્ઞાની પુરુષને મોઢે એક વખત જ વૈરાગ્ય વાણી સાંભળે તો સાચો વૈરાગ્ય જન્મ પામે તેમ છે. એ બોલે ને તો વાંકા ચૂકા 200-500 બેઠા હોય તેને વૈરાગ્ય આવી જાય. કારણ બોલે એવા નીકળે ને સચોટ, તે પેલા બધા વાંકા ચૂકા ભયને વૈરાગ્ય આવી જાય કે બળ્યું આ સંસારમાં છે શું. જે હજારો વર્ષો પુસ્તક વાંચવાથી વૈરાગ્ય ના આવે તે દાદાના એક પા કલાકના સત્સંગથી વૈરાગ્ય આવી જાય બધાને. અમારી વાતમાં એટલું બધું બળ હોય કે ચક્રવર્તી રાજા હોય તોય તે રાજ્ય છોડી દે. અમારું જ્ઞાન એટલે સંસારનું તારણ કાઢી નાખેલું હોય. આ અમારું જ્ઞાન તે તો સંસારનું તારણ છે કે શું કરવાથી દુઃખી ને શું કરવાથી સુખી તેનું તારણ કાઢેલું હોય.
સંસાર રોગ કાઢનારી વાણી.
મારી વાણી ભલે ને એમના સાંભળનારના મહી કાનમાં પેસી ગઈ ને, તો બધું સાફ કરી નાખે હડહડાટ. જે બધો રોગ પેસી ગયો ને હડહડાટ કાઢી નાખે. અને આને ગોખ્યા કરવાની નથી, આ ખાલી સાંભળવાની જ છે બસ. એ બધો જુલાબ કરી નાખે. અમારી વાણી સાંસારિક પરાક્રમોનો જુલાબ કરાવનારી હોય.
દાદા, સંસારિક પરાક્રમોનો જુલાબ કરાવનારી છે એટલે શું?
હા, બધું નીકળી જાય હડહડાટ, અને એને ગમે પાછી અમારી વાણી. જરા કઠણ બોલીએ ને તોય ગમે. એવું છે ને, કઠણ ના કહીએ ને તો આ તો એટલા બધા જુલાબ પીધા છે કે આપણો જુલાબ કામ જ ના કરે.
હેબિચ્યુએટ થઈ જાય છે, ટેવ પડી ગઈ છે, એની અસર જ નથી થતી.
હા, શરીરને ટેવ પડી ગઈ છે, એટલે અમારે આ વચ્ચે મહી મૂકવો પડે ગાંગડો એક. પાસરો થાને એમ કહેવું પડે. ભગવાન મહાવીરથી ના બોલાય એવું, કારણ કે એમને તે અવતારે મોક્ષે જવું છે અને તીર્થંકર નામ જતું રહે. અમારે મું જતું રહેશે, અમારે છે જ ક્યાં તીર્થંકર નામ ગોત્ર? અને અમારે આ અવતારમાં મોક્ષે જવું નથી, અમે તો ખટપટિયા વિતરાગ. ખટપટ કરીએ આવું કે પાસરો મરને મુઆ, આ અવતારમાં ઠેકાણું પડે એવી ખટપટ કરીએ અમે. અમે કોઈને વઢીએ તે વિરેચન છે, પણ એનાથી સામાનો રોગ નીકળી જાય. અમને એ વઢવામાં બહુ શક્તિ વપરાઈ જાય, પણ દવા તો કર્યા વગર રહું નહીં, ઉલટું તે જવાબદારી મારે આવે. મારી પાસે આવ્યો ને જો કદી એ એના રોગ સહિત રહ્યો તે વધારે એનો રોગ કાઢવા કરું. પછી એ કહે કે મારો દમ કાઢી નાખે છે, તો પછી હું જાણી જઉં કે ભાઈ આ એનું પુણ્ય નથી જોર કરતું.
કડક પણ કરુણા સભર વાણી.
એક માણસ મોટો સાયન્ટિસ્ટ છે, એને મેં કહ્યું ડફોળ છું ડફોળ, એટલે પછી કહે છે મને ડફોળ કહ્યો? મેં કહ્યું હા, બે વખત ડફોળ કહું છું હવે. એમણે વિચાર કર્યો દાદા આવું કોઈ દાડો બોલે નહીં. પછી એણે મને 6 મહિના પછી કહ્યું, મને ડફોળ કહ્યા પછી મારી ડફોળાઈ નીકળી ગઈ દાદા, કારણ કે અમારો શબ્દ પોતાની માલિકીનો નથી, એટલે આવો શબ્દ નીકળે તો સામાનું કામ કાઢી નાખે. અમારી કારુણ્ય બુદ્ધિથી ક્યારેક બહુ કડક શબ્દો નીકળે, અને કાળે એવો છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય, પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચડે, તે અમારે સોડા બધું નાખવું પડે છે. અમને આવું તે ગમતું હશે.
પુણ્યશાળીના કલ્યાણ અર્થે વહે વાણી.
અમે આ બધું ભારે કડક બોલીએ છીએ, પણ કડક શબ્દ બોલવાનું અમોને શોભે જ નહીં, અમને એનો બહુ બોજો લાગે. પણ એને આ દૂંટીએ રોગ ભરાયો, તે રોગ પાછો જામી ગયેલો હોય તે કાઢવા અમારે સખત કઠણ ભાષા બોલવી પડે છે. કડક બોલીએ છીએ તે બેવ વ્યૂ પોઈન્ટ, બેવ દ્રષ્ટિ બિંદુથી બોલીએ છીએ. જો કે અમારે આ ના બોલવું જોઈએ, તે અમારું માથું ભારે થઈ જાય છે, પણ તમને રોગ ના પેસી જાય તેટલા માટે જ મારે બોલવું પડે છે. તે કંઈ બહારના લોકને નથી કહેતા, પણ તમારી જાગૃતિ માટે અને તમારો મોહ તોડવા માટે જ બોલીએ છીએ. અમે લેવા દેવા વગર વિતરાગ ભાવે બોલીએ. કડક નીકળે નહીં, પણ જો નીકળી ગયું તો કલ્યાણ થઈ ગયું પેલાનું, કારણ કે હું બોલતો જ નથી ને, આ તો બધું ટેપ રેકર્ડ બોલે છે. ને આ ટેપ રેકર્ડ નીકળે ત્યાંથી હું સમજી જાઉં કે આનું કલ્યાણ થઈ ગયું. કોક બહુ પુણ્યશાળી હોય, જબરજસ્ત પુણ્યશાળી હોય, ત્યારે તેને ભાગી એ આવે, તેવા પુણ્યશાળી હોય કેટલા.
દાદા, આ તો પહેલી વખત આવું સાંભળવા મળ્યું કે પુણ્યશાળી હોય તેને જ.
હા, અમારામાં વઢવાના પરમાણુ ના હોય. હાર્ડ શબ્દ અમને ના આવડે, કડક શબ્દ અમને ના આવડે, અને વઢવામાં તો હાર્ડ જોઈએ. હવે શી દશા અમારી થતી હશે? હવે આખા મગજની કઢી થઈ જાય ત્યારે સામાને વઢી શકાય શબ્દથી. અમારું મગજ ખરાબ હોય નહીં કે આવી વાણી નીકળે. આવી વાણી નીકળવા માટે અમારે બહુ જબરજસ્ત મય છે તે કરવું પડે છે, પ્રતિક્રમણ કરવું પડે છે. કારણ કે આવી વાણી બોલાય નહીં, છતાં બોલીએ તો સામાનું પુણ્ય હોય ત્યારે બોલાય અમારાથી.
કડક બોલી કાઢે મિથ્યાત્વ રોગ.
અમારી કડક વાણી રૂપી કાતર અડે ને, એનું બધું મિથ્યાત્વ કાપી નાખીએ, ખલાસ કરી નાખીએ. અમારી કાતર અડે નહીં બનતા સુધી, એવો પુણ્યશાળી કોક જ હોય. ભારે શબ્દ નીકળે નહીં આ ટેપ રેકર્ડમાંથી, નીકળે તો કામ થઈ જાય સામાનું. આ તો કોઈએ પૂંજો વાળ્યો નથી, તે મારે ભાગે પૂંજો વાળવાનું આવ્યું, એ જાટક જાટક કરવાનું.
દાદા, પેલા ભાઈ છે ને, તે કહેતા કે દાદાની આંખ જોડે એમની આંખ મળે ને તો આખું એ થઈ જાય. દાદા,
એ ફેરફાર થઈ જાય. અને આ ભાઈ કહે છે પેલા શેઠ બહુ કડક હતા તો અમારા સંગમાં, અને બહુ બુદ્ધિશાળી, કોઈને ગાંઠતા જ નહોતા. તે અત્યાર સુધી અમે નમતું જ આવ્યા છીએ. તમે ખંખેરીને બધું ઉડાડી દીધું ને, એટલે હપુચા હલકા થઈ ગયા.
અને દાદા, આપની વાણી બિલકુલ અહિંસક છે ને, એટલે એની બીજી કોઈ પ્રતિ અસર થઈ નથી.
ના થાય પણ એ થાય નહીં ને વિતરાગ વાણી. વાણી અહિંસક થઈ રહી છે તે જોયું, એ ભી દુનિયા ઓર હી હૈ ના.
જ્ઞાની પુરુષની સાતત્ય સભર વાણી.
દાદાજી, જે શક્તિ આપે કહ્યું વ્યવસ્થિત કે આ બધું કરનાર કોઈ બાપોય નથી, એમ જે વાક્ય પ્રયોગ કર્યો, શબ્દ પ્રયોગ કર્યો, એ કેવી રીતે કર્યો?
જોઈને કર્યો, ગપ્પુ નથી, નહીં તો જવાબદાર કહેવાઉં. એક વાક્ય હું અવળું બોલું તો બહુ મોટો જવાબદાર, એક શબ્દ પણ અવળો બોલું તો હું જોખમદાર કહેવાઉં. એક વાક્ય બેજવાબદારીપૂર્વક બોલાય નહીં. અમારું તો એક એક વાક્ય આમાં ટેપ રેકર્ડમાં ઉતરેલું હોય ત્યારે આ શબ્દ બોલાયેલો એમાં છપાય છે, અને શબ્દો ટાઈપ થઈને તેમાંથી તે પુસ્તકો થઈને બહાર પડવાના, તે બહુ મોટી જોખમદારી મારે માથે આવે, એટલે ગપ્પુ અહીં ચાલે નહીં. એક સેકન્ડે ગપ્પુ ના ચાલે. અહીં રિયલાઇઝ કરેલો શબ્દ, સ્પષ્ટ કરેલો શબ્દ, એકે એક શબ્દ રિયલાઇઝ કરેલો હોવો જોઈએ, અને દરેક શબ્દનો ખુલાસો આપવા તૈયાર છું. દરેક શબ્દ જે બોલ્યો છું, આજથી 20 વર્ષ ઉપર બોલેલો છું ને એના આ બધા પુસ્તકો બન્યા છે, તેમાં 20 વર્ષ પહેલાંનો શબ્દ અહીં લાવો અને તમે કહો કે આનું એક્સપ્લેનેશન કરો, ખુલાસો કરો, તો અમારે એ એક્સપ્લેનેશન આપવાનું છે. દરેક શબ્દનું એક્સપ્લેનેશન આપવા તૈયાર છું. અમારી વાણી અમર જ્યોત હોય.
દાદા, આ બેઠક ઉપરથી ગપ્પા તો ન હોય ને?
વસ્તુમાં અહીંયા અમારાથી બીજું બોલાય નહીં. અમારાથી એક શબ્દે પણ અવળો ના બોલાય, કારણ કે રિસ્પોન્સિબલ હેડ કહેવાઈએ છીએ, મુખ્ય જવાબદાર કહેવાઈએ છીએ. મૌન અમારાથી પકડાય નહીં. જો ખરું હોય તો ખરું કહી દેવું જોઈએ, નહીં તો ખોટું હોય તેને ખોટું, નથી એને નથી કહી દેવું, અને છે એને છે કહેવાય. બીજું જો બોલીએ ને તો જવાબદારી આવે. તમે ઊંધું બોલો તોય મારે છતું બોલવું પડે, તમે અવિનય કરો તો મારે વિનય કરવો પડે, કારણ કે હું રિસ્પોન્સિબલ છું, જવાબદાર છું, અને તમે ઇરિસ્પોન્સિબલ હો, બેજવાબદાર હો, એ હું સમજી શકું.
પ્રખર વાણી અસલ ચરોતરી ભાષામાં.
દાદા, આપની આ નિર્ભય વાણી સાંભળીને અમારાય ભય ટળી જાય છે.
હા, શું કરવા, ભડકે છે અમથો વગર કામનો, આ કહીશે કે તે કહીશે, મુઆ તે ઉપરી બનાવી તારી ભૂલોને. આ તો પ્રખર વિજ્ઞાન ઊભું થયું છે મુઆ, તારા અનંત ભવના સચોટપણે આરાધેલા જ્ઞાનનો હું કલાકમાં ભૂક્કા બોલાવી દઉં છું. આ ભો ભણકાર વક્કર બધાનો ભાંગીને ભૂક્કો તમને કરી આપ્યો, હવે ભય શાનો?
પણ દાદા, જ્ઞાની પુરુષ પાસેથી જ્યારે આવું સાંભળવાનું મળે છે ત્યારે આ વાણીથી આત્મવીર્ય પ્રજ્વલિત થાય છે.
હા, અમારે પૂદગલસાર જરાય વેડફવાનો નહીં, તેથી આટલો અવાજ નીકળે છે. પૂદગલસાર બધો વાણીમાં નીકળે છે. આજે હું બોલ્યો છું ને કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો રચનાર કોઈ બાપોય નથી, તે બાપોય શબ્દ માટે તો 500 વર્ષ પછી સભા ભરાશે કે આ બાપોય શબ્દ ક્યાંથી આવ્યો, બંગાળમાંથી? પછી તે ખોડી કાઢશે કે આ તો ચરોતરમાં બોલાય છે, માટે આ બોલનાર ચરોતરના છે. ભાદરણની અસલ પાટીદારિયા ભાષા વાપરીને કહું, મેર મુઆ, મેં ભગવાનને ભાંડ્યો છે તો તારો કે તારા બાપનો શું હિસાબ?
વાણીમાં કડકાય પણ જનૂન વિના.
અમે ટકોર કરીએ નહીં, ટકોર બહુ કિંમતી હોય, એની પુણ્ય હોય ત્યારે ટકોર થાય. અમે ટકોર કરીએ ને પકડી લે તે માણસ આગળ વધી જાય.
દાદા, પેલા લેખક આવ્યા હતા, તે કહેતા હતા કે દાદાની ભાષા બહુ કડક છે, પણ જનૂની નથી, ભાષામાં જનૂન નથી, કડકાઈ છે.
એક લેખક અહીં આવેલા અને કપડાં પ્રેસવાળા પહેરેલા, ઇસ્ત્રીવાળા પહેરેલા. મેં કહ્યું, આ કંઈથી ભૂતાં વળગ્યા આટલા બધા તે? તો કહે, દાદાજી શાના ભૂતાં? હવે આ લેખક કહેવાય, એ લેખક તો મારી પરીક્ષા લે. ત્યારે ઉલટું મેં આ એટિકેટના ભૂતા કંઈથી લાવ્યા કહ્યું, તે ચમક્યો. કોઈ આવો પ્રશ્ન પૂછતો હશે કંઈ? મનમાં તે ઘડીએ નક્કી કરે કે હવે ફરી નહીં આવવું, તે વળી પાછો હું દવા ચોપડી આપું. પણ એ સમજી ગયા કે મારા હિતમાં છે આ દાદા, તે પછી ફરી આવે. એટલે કહે છે ને, મારું એટિકેટ કાઢ્યું હોય તો દાદાએ. એટિકેટ હોય એમને, ટ્રેનમાં એ તકલીફ પડે નહીં, એટલા માટે ઊભો ને ઊભો રહે. અહીંથી મુંબઈ સુધી મેર ચક્કર બેસને, તારા બાપનું શું જવાનું હતું તે? આવું આ વગર કામના ભૂતા, કઈ જાતના લોકો! અમારી ભાષા એટલે મૂળ ચરોતરિયા ભાષા. આ શબ્દ નોય ને, ચરોતરિયા ભાષા વજનદાર હોય, ભાષા શબ્દોથી ભરેલી.
આવું કહેનારો મળે જ નહીં કોઈ.
આવો કોણ મળે? આવા વિતરાગી પરમાત્મા ક્યાંથી મળે?
કડક વાણી પણ અમૃત સમાન.
અમારી વાત કડવી છે, વાણી કડવી છે, પણ નર્યું અમૃત ભરેલું છે. આવું કડક ન બોલીએ તો આ કળિયુગ નીકળે તેમ નથી. અમે તે ઝાટકવા આવ્યા છીએ. આ કળિયુગને તો મારા મહાત્માઓ ઝાટકી ઝાટકીને કાઢશે. અમારે ભાગ લોકોને ભાંડવાનો વારો આવ્યો છે, પણ મારી ગાળોમાં નર્યું અમૃત ભરેલું છે, મારા ભારે શબ્દોમાં નર્યું અમૃત ભરેલું છે. અને હું તો ગાળો ભાંડીને સીધો કરવા આવ્યો છું, મારીને મોક્ષે લઈ જવા આવ્યો છું. ધર્મમાં ગાળ ન હોય, કારણ તે મનોરંજન છે, તે ઊઠીને ચાલતો થાય. મારા અલૌકિક ધર્મમાં આત્મરંજન છે, એટલે ગાળ ભાંડું, કડક બોલું, તોય ઊઠીને ચાલતો ન થાય. તીર્થંકરો એકોઈ શબ્દ આડો નહોતા બોલતા, પણ આ અમારી રેકર્ડ વાગે છે કે મુઆ, નંગોળો, ચક્કરો, ઘનચક્કરો, આમ અમારી રેકર્ડ વાગે છે. તે મેં તપાસ કરી કે આ રેકર્ડ આમ કેમ વાગે છે, તો સમજાયું કે લોક એવા થઈ ગયા છે તેથી. આ નંગોળો, ચક્કરો, ઊંધી ખોપરીના વગેરે શબ્દો નીકળે છે તે અમને પણ નથી ગમતું, પણ રેકર્ડ કેમની ફેરવાય? આ તો અમારામાં પરમ કારુણ્યતા છે, પરમ કારુણ્ય સ્વભાવ છે, તેથી રેકર્ડ આવી વાગે છે. આ અમારી લાગણી નથી, પણ પૂર્વભવનું પ્રવર્તન છે કે આ જગત આવું થઈ ગયું છે.
સ્પીચ ઓફ ટેપ રેકોર્ડર.
હું કોઈને વઢવા આવ્યો નથી, આ તો સાધારણ વાત કરું છું. એક માણસને અડીને વાત નથી કરતો, એક માણસને અનુલક્ષીને વાત નથી કરતો, સાધારણ વાત કરું છું. અને આ અમારા શબ્દોમાં હિંસા ના હોય, અમારા શબ્દો કોઈને અનુસરીને ના હોય અને એ કામ કાઢી નાખે. જ્ઞાની પુરુષની વાણી આખરે મારી વાણી નથી. આ ધીસ ઇઝ ધ સ્પીચ ઓફ ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ ટેપ રેકર્ડની વાણી છે. આ શબ્દ મારી માલિકીનો નથી, તે રોગ નીકળી જશે. જો રોગ હશે તો નીકળી જશે, જેને કાઢવો હોય તેને. રોગ ના કાઢવો હોય તેને અમારે કાંઈ કહેવું નથી. પછી એ કાઢવા ના કાઢવાની ઈચ્છા ઉપર છે ને. આ તો પોતાની દુકાન ખાલી કરવી કે ના કરવી એ પોતાની મરજીની વાત છે ને.
રાગ દ્વેષ રહિત વાણી.
રાગ દ્વેષ રહિત કડક વાણી, એનું નામ જ્ઞાન. શાંત સ્વભાવની વાણી નીકળે ત્યારે સ્યાદવાદ હોય, અને કડક નીકળે ત્યારે કારુણ્યતા હોય. આજ સવારે કારુણ્યતા જો નીકળી હતી ને ત્યાં આગળ, એક થોડોક જ દોષ કાઢવા હારું. આખી જિંદગી નીકળ્યો નહીં, તે કાઢવા હારું મોટો વરસાદ વરસ્યો. રાગ દ્વેષ રહિત વાણી આ. પણ એમ કરતા કરતા દોષ નીકળી જાય. અમારા શબ્દો છે ને, વચનબળ કામ કરે અંદર. એમની ફાઇલને વાર લાગે જરા, પણ કામ કર્યા વગર રહે નહીં. છેવટે તો હિસાબ ચોખ્ખો કરી આપે. જ્ઞાની પુરુષનો શબ્દ ક્યારેય પણ ફળ આપ્યા સિવાય રહે જ નહીં, ગમે તે અવતારમાં પણ ફળ આપશે જ. જ્ઞાની પુરુષનો બોલ આ જિંદગીમાં ના ફળે તો બીજા અવતારમાં ફળ્યા વગર રહે જ નહીં. વાણી કડક નીકળે છે એ કારુણ્યતા છે, કારણ કે અમારે કશું જોઈતું નથી. તેનું શા માટે આ વચનબળ વપરાઈ રહ્યું છે? આ દુનિયામાં કોઈ ચીજ જેને જોઈતી નથી, કોઈ ચીજ જેને ખપતી નથી, જેને કોઈ પણ જાતની ઈચ્છા જ નથી, નિરીચ્છક દશા જેની વર્તે છે, જેને એક પરમાણુય મારું છે આ દેહમાં એવું કલ્પનામાં નથી, તેને પછી શું કરવાના છે? અને એમની દશા તો બહુ કામ કાઢી નાખે લોકોનું. અમારે તો પરિગ્રહ જ ના હોય, અપરિગ્રહી જ હોઈએ. અમે તો નિરંતર મહાવ્રતધારી, અપરિગ્રહી. દેહનો જેને પરિગ્રહ નથી, વાણીનો પરિગ્રહ નથી, વાણી મારી છે એવું નથી. જેને રાગદ્વેષ નથી, જે વાણીના ટેપરેકર્ડના માલિક થતા નથી. માલિક થતા હોય તો અમે સારી વાણી નીકળે ત્યારે અમે કહીએ કે કેવી સરસ વાણી અમે બોલ્યા હતા ને એવું તેવું બોલીએ ને. અમારે ખરાબ સાથે લેવા દેવા નથી, એટલે આ તો અજાયબી જ છે ને.
નિર્લેપ નિર્વાસનિક વાણી.
જ્ઞાની પુરુષ એ પોતે જ બધા રૂપે છે, એની ઓળખ પડવી જોઈએ. એમની નિર્લેપ વાણી, કોઈ પણ વાસના વગરની વાણી સાંભળવામાં આવે ત્યારથી નિર્લેપ અને નિર્વાસનિક થઈ જાય, પછી તે મુસ્લિમ હોય કે ગમે તે હોય. જ્ઞાની પુરુષની વાણી નિર્લેપ નિર્વાસનિક હોય. જ્ઞાની પુરુષ એકલા જ નિર્વાસનિક હોય અને એમની વાણી વાસિત ના હોય, વાસનાવાળી ના હોય. એ વાણી તરત ફળે. અમારું વચનબળ અહીં બેઠું તો કામ કર્યા વગર રહે જ નહીં. એટલે અહીં બોધ કેવો હોય? નિર્વાસનિક બોધ હોય, શુદ્ધ બોધ હોય. અને બહાર બધે તો વાસનાવાળો બોધ, અને એમને વાસના હોય. લુગણું ફાટી ગયું હોય તો મનમાં એમ થાય કે આ શેઠ લાવી આપશે. ચશ્મા જોઈતા હોય તો આ શેઠ લાવી આપશે, એટલે પછી આવો શેઠ કરે. એ પોતે જ આખો દાડો અજંપો કર્યા કરે છે. એમનું જ કલ્યાણ નથી થતું તો આપણો તો ક્યારે ઉકેલ થાય? તે પ્રકૃતિની બહાર નીકળે એની વાણી ઓર જાતની હોય, અને સ્વતંત્ર થયેલો હોય એની નિર્ભીકતા બતાવે. હા, એ દુનિયામાં સ્વામીની પેઠ ફરતા હોય.
વિતરાગતાથી ખંખેરે આવરણ.
દાદા, અહીંયા કેટલાક લોકો પ્રશ્નો પૂછે છે, ત્યારે આપની તરફથી જે જવાબ આવે છે ત્યારે પૂછનારને એવું લાગે છે કે આ મને ઉતારી પાડવામાં આવે છે અને આપને પોતાને એવું કાંઈ હોતું નથી.
હા, પણ એ તો એવું લાગે જ ને બિચારાને. પ્રશ્ન પૂછનારાનો તો અહમ હોય એટલે, પણ એને ઉતાર્યા સિવાય એ સમજશે શી રીતે? તે એ આવરણ તૂટ્યા સિવાય એ શી રીતે સમજવાનો છે? એટલે પહેલો અમે એને ઉતારીએ, એને જરા ખંખેરીએ. એ ઉતારી ના પાડીએ તો પામો શી રીતે? તમે દોઢ ડાપણ છૂટે નહીં અને તમે પામો નહીં. એટલે ચગ્યો હોય તો ઉતારી તો પાડવા જ પડે. ઉતારવું પડે, ચડાવવું પડે, ઉતારવું પડે, ચડાવવું પડે. છતાં કોઈ જોડે મતભેદ નથી અમને. અને જો કદી ચડ ઉતર ના કરાવીએ તો મેળે શી રીતે ચડો તમે? મેળે ચડવું છે કે નથી ચડવું?
ચડવું છે દાદા.
અને તે તમે કહો કે પગથિયું ના જોઈએ તો? તમે કહો કઠોર વાણી કેમ? અમને સુધારવા હોય તો બીજી વાણી શું તમારી પાસે નથી? શું તમારી પાસે વાણીનો સ્ટોક ખૂટે છે? બીજી અનેક જાતની વાણી હોય છે. મને સારી મીઠી વાત કરતાંય આવડે છે, બહુ સરસ મીઠી દ્રાક્ષ જેવી વાત કરતાંય આવડે છે. પણ આ તો જો કોટને ખંખેરીએ નહીં તો ધૂળ જોડે આવે બળી. ઝાપટવો તો પડે ને જરા. હવે કોઈ પણ વસ્તુ ઝાપટવી હોય ને તો આમ આમ કરવાથી ઝાપટ્યું ના કહેવાય. આમ આમ હાથ અડાડીએ તો તેથી કંઈ ધૂળ જાય નહીં, ઝાપટવો પડે. એટલે અમે ઝાપટીએ છીએ, કઠોર વાણી નથી બોલતા, ઝાપટીએ. ધૂળ ઉડે નહીં ને તો ઝાપટીએ વિતરાગ ભાવે.
કોમળ ભાવથી સમજાય હિતની વાત.
અમારી વાણી કોઈને પણ દુઃખ સ્પર્શ ન કરે તેવી હોય, છતાં મહી નંગોળ શબ્દ પણ હોય. કારણ બહુ મેલું લુગડું થઈ ગયું હોય તો ધોકાથી ટપણીને સાફ કરવું પડે, ટીપીને સાફ કરવું પડે. અમારી થકી કોઈ દેવને ખોટું ના લાગે એટલે તેમને અમે પહેલેથી જ કહી રાખ્યું છે કે અમારા શબ્દો બહુ જ કઠણ છે, પણ અમારો ભાવ બહુ જ કોમળ છે. અમારી વાત ટાઢા દેવાની ના હોય, ટાઢા દેવાની વાત લાંબી ટકે નહીં. અમારી વાત જ્ઞાનની હોય એટલે અમે આ ચોખ્ખું કહીએ બધાને. વ્યવહારમાં બોલાય નહીં એવી વાત અમે કરીએ છીએ, કારણ કે અમે કહીએ તો એનો અમને દોષ લાગે નહીં, કોઈ અમારી ઉપર દોષ ઢોળે નહીં. બધા છતું સમજી જાય, આપણા મહાત્મા છે ને, બધું છતું સમજી જાય. કારણ કે મિથ્યાત્વ ગયેલું ને એટલે વક્રતા ગયેલી, એટલે બધું છતું સમજી જાય કે આપણા હિતની વાત કરે છે.
સર્વ ધર્મોના સારરૂપ વાત મળે અહીં.
24 તીર્થંકરોએ જે બધી વાત કહી છે એ બધી વાત અહીં આગળ મળે, દરેક વાત અને ચાર વેદની વાત સંપૂર્ણ મળે, મુસ્લિમોનું સ્ટાન્ડર્ડ પણ મળે. આ તો અલૌકિક વસ્તુ છે, પણ લોકોને સમજણ નથી પડતી, શું કરે તે. આ તો આ કાળની અજાયબી છે, પણ પ્રજા ડાઉન થઈ ગયેલી છે એટલે સમજી શકે નહીં ને. એટલે અમારે આ બધાને મોટા કરવા પડે કે બાબા તું શીખ, આ શીખ. આ તો મારે ડુંગર ઉપરની વાત નીચે ઉતરીને કરવી પડે છે ત્યારે લોકોને એ સમજાય છે.
અટાવી પટાવીને પણ રાગે પાડે.
આજના લોકોના મન કેવા થઈ ગયેલા, ફ્રેક્ચર થઈ ગયેલા, સહન ના કરી શકે, બોજો જ સહન ના કરી શકે. બધો આ માલ જ ફ્રેક્ચર થઈ ગયેલો, એ સ્ટ્રોંગ એવો માલ જ નહીં, એ તો જેમ તેમ અટાવી પટાવીને કામ કરવાનું. આ તો પટાવી પટાવીને બેસાડું છું અને પટાવી પટાવીને બોલાવું છું, આવો પધારો, બેસો ને, ફલાણું કરીને આમ તેમ અટાવી પટાવી અને ધર્મ કરાવડાવું છું.
જ્ઞાનીની કેવી જ્ઞાન કળા.
પણ દાદા, આપે પેલું કકરું કહ્યું હોય તે પેલાના લાભમાં બહુ હોય.
લાભને માટે જ કકરું હોય, પણ તોય પણ કકરું પાછું પાતળું કરે. કકરું કરીને ને લાભ કરીને પછી દવા ચોપડવી પડે. અને બહાર તો લોકો હોય એ પેલી પાલિશ કરે, એવી રીતે પાલિશ કરે, માઇલ્ડ પોઈઝન પાયા જ કરે ને, હળવું ઝેર પાયા જ કરે ને. તમને બે જાતનો નશો, સુંવાળોને મીઠો મૂકી આપે, તે ઘેન ચડ્યા કરે, ચાલે ગાડું. અમને કકરી ભાષા આવડે, સુંવાળી ભાષા આવડે, બધી આવડે, શીખવું પડેલું, નહીં તો જતા રહે. જેમ તેમ કરીને પણ રાગે પાડી દીધું. રાગે પાડ્યા પછી જતા નથી પાછા, નહીં. પહેલું તો સુંવાળું બોલ્યા વગર આવે નહીં ને. તમને કેમ લાગે છે? સુંવાળું બોલેલું સારું પડે ને? પહેલું સારું પડતું તું ને, અને પછી પેસો, નહીં તો અહીં નહીં બા, બહુ આકરું કામ છે, કહેશે. અમારે મોઢે કડક વાણી નીકળે નહીં કોઈ દાડોય નિમિત્ત વગર. તે કોક દાડો નિમિત્ત આવે ખરું. જો તમારું મન મજબૂત રહેશે તો એ નિમિત્ત ઊભું થઈ જાય કોઈ વખત. એની કલ્પના નહીં કરવી કે કેવી રીતે થશે, એવું બધું વિચારવા જેવું નથી. આ જગત તો એક ઘડીમાં શુંનું શુંએ કરી નાખે, શુંનું શુંએ ફેરફાર કરી નાખે.
અરહતી વાણી.
દાદા, અરહતી વાણી આપે કહ્યું તું એ જરા ના સમજાયું, એ જરા ફોડ પાડીને કહો ને.
અરહત, વન હુ ડિઝર્વ, તે યોગ્યતા પ્રમાણે નીકળે અમારી વાણી, નહીં તો મુશ્કેલી ઊભી થાય જો યોગ્યતાની બહાર નીકળે તો. પણ હોય નહીં, કોક ફેરો એવું હોય અને તે 2-5 વર્ષમાં એકાદ ફેરો હોય, એવું બને નહીં ને. એવા આપણે ત્યાં અયોગ્ય પુરુષોય આવતા નથી. એ તો વાણી ફિટ થઈ જાય. તે કેવી ફિટ થઈ ગઈ, બધાને અનુકૂળ આવ્યું ને.
વાણી નીકળે સમયાનુસાર.
દાદા, આ ભાઈ એવું કહે છે કે અમારા વખતમાં દાદા જે કડક બોલતા હતા અને અત્યારે બોલે છે એના 10% નથી.
હા, બરોબર છે. તે દાડે હાંકતો તો બધાને, આખા જગતને. તે મને મારી ભૂલ સમજાતી ગઈ તેમ હાંકતો બંધ થઈ ગયો. તમે ગમે તે મોટા ભગવાન થઈ ગયા હોય કે ભગવાનના પ્રતિનિધિ થયા હોય કે ભગવાન તમને વશ થયા હોય, તમને બીજાને હાંકવાનો શો અધિકાર છે? એ હાંકતો તો તે હાંકવું બંધ થઈ ગયું ત્યારે ડાયો થયો ને, એટલે પહેલાં જે બોલતો તો વાણી ને અત્યારમાં બહુ ફેર.
એનું શું કારણ?
મહી જોમ છે એને પ્રગટ કરે છે, એટલે એ જોમ પછી મહી ઓછું થાય છે, નવું ઊભું થતું નથી. મહી ઓછું થઈ રહે પણ આ લાભ ઉઠાવી લેવાનો, એની મેળે જોમ આવે એ કુદરતી કહેવાય.
પ્રશ્નોના પડગા રૂપે નિસરે વાણી.
એ તો એમ કહે છે કે દાદા પહેલા આવીને તરત આમ બોલવાનું ચાલુ કરી દેતા હતા, પ્રશ્નો વગર જ.
ના, એ તો તમારા બધાના મનમાં પ્રશ્નો હોય તે અમારે તો મહી મનમાં પડઘો પડે કે તરત નીકળે વાત.
એટલે અત્યારે કોઈના મનમાં પ્રશ્ન જ નથી એમને?
પણ આવો પડઘો મહી પડે તો ને, એટલે જે બધાના પ્રશ્નો હોય ને તે મહી પડઘો પડે, એટલે પછી બધા કહે કે હમણાં જે મારે પૂછવું હતું તે જ નીકળ્યું. એ નીકળે પણ હવે તો મહી કોઈના પ્રશ્નો જ નથી.
એ બે જણા હોય તોય દાદા સવારના 7 થી 12 વાગ્યા સુધી બોલતા હતા અને બપોરના 2 થી રાતના 9 વાગ્યા સુધી બોલતા.
એ એનામાં પ્રશ્ન હોવો જોઈએ ને, એનો જે પ્રશ્ન હોય ને તેનો પડઘો પડે. પડઘો પડે એટલે મારી વાણી સહેજે નીકળે, એ શું પૂછવા માગે છે તે. પણ પ્રશ્ન જ ના હોય તો પછી ક્યાં રહ્યું?
છતાંય બધાની ગૂંચવણો તો જાણતા હોઉં ને આપ. બધાને આ જ્ઞાનમાં આગળ વધવા માટે શું મદદરૂપ થાય એ વિશે વાત થોડી ઘણી ચાલુ કરી શકાય આમ.
આ એના હારું જ બેસી રહેવાનું ને, રોજ આવવાનું તેટલા માટે જ ને. પછી સાંધવાનું સાંધે કે નાય સાંધે ને બેસી રહે તેને અમે શું કરીએ? તેનામાં શું ભલીવાર? ઉપયોગ ચૂકે તેનો કોઈ ઉપાય નહીં ને. આ તો ઉપયોગવાળાનું કામ છે. અહીં તો ઉપયોગ નહીં રહે તેને કંઈ નુકસાન તો જવાનું નથી. આમ તો નફો છે પણ ઉપયોગ હોય તેની વાત તો જુદી. આ ભવમાં સ્વતંત્ર થઈ જાય ને કશો ડખો ના રહે ને કોઈને. પરમ જ્ઞાની તો અનંત શક્તિના પ્રેરક હોય. તમે તાર જોડો તો અમે અમારી શક્તિની પ્રેરણા તમારામાં કરીએ. અમે તમને ભાવશ્રુત આપીએ છીએ તેથી તમને આત્મવિચારણાથી દ્રવ્યશ્રુત સ્ફૂર્ત થાય અને સમસ્ત સ્ફૂર્ત તમે પણ પામો. અમારી વાણીનો પાર આવે તેવો નથી પણ સામાનું મનનું પરિણામ હોય, પ્રમેય પ્રમાણેનું પરિણામ. તેટલું જ બોલીએ અને બાકીનું કામ અમારી સિદ્ધિઓથી કરીએ. સામાના મનની સીમા પ્રમાણેની જ અમારી વાણી નીકળે.
ઉપયોગમય મુલાયમ વાણી.
દાદા, અમને જે મજા આવે છે તે તો દેહધારી પરમાત્મા છે તેમને સાંભળવાનું મળે છે એની મજા આવે છે, પણ આપને શેની મજા આવે છે?
લો, કેવી વાત આ! મને હવ મજા આવે છે કારણ કે ટેપરેકર્ડની વાત. મારી પોતાની વાત હોય તો મને મજા ના આવે. આ ટેપરેકર્ડની વાત છે ને, એટલે જેટલી તમને મજા આવે એટલી મને મજા આવે. હું જુદો, આ વાતો જુદી. અહીં રેડિયો બોલતો હોય એવું આ રેડિયોની પેઠ બોલે છે. તમને મજા આવે એટલી મને, અને એક્ઝેક્ટ એમ જ છે. અમારી વાણી તો સંપૂર્ણ ઉપયોગમય હોય, સમયે સમયે ઉપયોગવાળી વાણી હોય, અને તે પાછી એવી મુલાયમ હોય કે એવી તો વર્લ્ડમાં કોઈની વાણી જ ના હોય.
મીઠી મધુરી વાણી.
તમે બોલો છો ત્યારે અમને એ સાંભળીને માદકતા કેમ આવે છે?
એવું છે ને, એક તો આ વાણી મનોહર છે, મનનું હરણ કરે એવી છે. માદકતા એટલે આવે છે કે એમાં એને સાંભળવાનું મન થયા કરે, મીઠાશ છે એવી. અને બહુ મીઠાશ પીએ એટલે પછી કોકને માદકતાએ થઈ જાય. નશો ચડ્યા કરે, બાકી એ વાણીમાં મીઠાશ બહુ હોય. અને આ મીઠાશ જેણે જોઈ છે એ ઉપરથી હિસાબ કાઢે કે ત્યારે તીર્થંકરની વાણીમાં મીઠાશ કેટલી હશે. આ દુનિયામાં કોઈ ચીજ એવી મધુરી નથી કે તીર્થંકરની વાણીને મળતી આવે. જ્ઞાનીની વાણી એ મધુરી હોય, પણ તીર્થંકરની વાણીની તો વાત જ જુદી.
નિખાલસ મુક્ત હાસ્ય સભર.
દાદા, આપની આ નિખાલસ વાણી અને આપનું જે આ નિખાલસ હાસ્ય, એનું રહસ્ય શું છે એ સમજાવો.
આખા 14 લોકનો નાથ, જેને આખું જગત માની રહ્યું છે, તે એ ભગવાન મને વશ થઈ ગયેલા છે.
જય સચ્ચિદાનંદ.
જ્ઞાની પુરુષ એકલાનું જ મુક્ત હાસ્ય હોય, મુક્તવાણી હોય. બીજા કોઈનું મુક્ત હાસ્ય મુક્તવાણી ના હોય, ખેંચાયેલી વાણી હોય.
જગત વિસ્મૃત કરાવનારી વાણી.
જગત વિસ્મૃત થાઓ એમ તમામ શાસ્ત્રો એક જ વાત કરે છે. જ્ઞાની પુરુષ હાજર હોય તો કામ થાય. મોક્ષના દાતા હોય તો જ મોક્ષનું દાન આપી શકે, જેમ લક્ષ્મીના દાતા લક્ષ્મી આપી શકે. અહીં તો આ વાણી સાંભળે તોય અહીં આત્મા પ્રગટ થતો જાય અને જગત વિસ્મૃત રહે. જગતની વિસ્મૃતિ કરાવે એ જ વાક્ય જ્ઞાનીનું. જેટલો વખત દાદા દાદા કરે એટલો વખત તો જગત વિસ્મૃત થાય. જગતના લોકોને એક ક્ષણ પણ વિસ્મૃત ના થાય. જ્ઞાની પુરુષની વાણી ને જ્ઞાનીનું સાનિધ્ય એ જ માત્ર જગત વિસ્મૃતિનું સાધન છે. જ્ઞાની પુરુષ અને એમના દર્શનની ક્ષણ, એમની હાજરીની ક્ષણ, એમની શ્રુતવાણી સાંભળવાની ક્ષણ, એ જ અતિ કિંમતી છે. બીજા કલાકોના કલાકો જાય કે ગયા તે વ્યર્થ છે, વ્યર્થ જ ગયા.
અહો અહો આફરીન કરાવનારી.
આ ભાઈ કહે છે કે દાદા, આપની વાણી સાંભળીને આફરીન થઈ જવાય છે. મેં કહ્યું તો તું કહે આ દાદાના ઉપર કેમ તારો આફરીન ભાવ છે? તું શું કહે છે બોલને.
દાદા, આ તો આપ બોલો ને કે અમે કર્મો બાળીને ભસ્મીભૂત કરીએ છીએ, પણ આપ ખરેખર એવી રીતે નથી બોલતા. અમે જ્ઞાન આપીએ ત્યારે એ જ્ઞાન, એ મહી જ્ઞાનાગ્નિ જ તમારા કર્મો બાળીને ભસ્મીભૂત કરશે. એટલે વ્યવહારમાં પણ આપનું કર્તાપદ ક્યાંય વર્તતું નથી હોતું. એ વાણી પણ એવી કર્તાપદ વગરની હોય છે.
એટલે આ બધું નિરીક્ષણ કરું ને તું, બધું લખતી વખતે, એટલે એમને ત્યાં પણ એ વાક્ય વાંચીને આનંદ થઈ જાય. હું તો અહીં છું, પણ વાક્યો પ્રત્યે અહો અહો અહોભાવ, તે અહોભાવથી શુંનું શું નીકળી જાય, બધું ભૂતા નીકળી જાય ને બધાય. કોઈને અહોભાવ થયો નથી. જ્ઞાનીના વાક્યો પર જો અહોભાવ થાય તો પરમાત્મા થાય. ને કેટલી જાતના ભાવાર્થે કરતું હોય. વાક્ય કંઈ જેવું તેવું કહેવાય કહે છે. આવા વાક્યો એકાદ બે ચાર તો બોલ.
વચનબળ સહિતની વાણી.
દાદાની વાત એવી છે કે એક સાદું વાક્ય હોય છે ને, તે એક જ વાક્ય દરેક લેવલના દરેક રીતે લઈ શકે એમ હોય છે, અને એને દરેકની રીતે પહોંચે એમ હોય છે.
એને જવાબ મળી જાય.
છેક ઊંડાણવાળા નહીં મળે અને છીછરાવાળાને મળે.
જે વધારે પચાવે તેને પૂરેપૂરો એ લાભ થાય, ઓછું પચાવે તો ઓછું થાય, પણ એને પુષ્ટિકારક કરે. દવા વધારે પચાવે તેને પૂરેપૂરું મળે.
એ શબ્દ એવા હોય છે કે બધા સોસરવા ઉતરી જાય.
અમારી વાણી વચનબળવાળી હોય. વચન મહી પેસે તે આજે ન ઉગે તો 5 વર્ષે મહી ઉગ્યા વગર ના રહે. મરે નહીં એ વાણી. વચનબળવાળી એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે શું એ જ્ઞાની પુરુષનું વચનબળ. વચનબળ હોય તેથી અમે જ્ઞાન આપીએ છીએ, ત્યારે લખી લેવાનું નથી કહેતા ને. જુઓ ને, કંઈ હથેળીમાં લખાય એટલું ટૂંકામાં આ આત્મજ્ઞાન આપીએ છીએ ને, અને બીજા બધાને અજ્ઞાનમાં પુસ્તકો લખવા પડે. ઉતારો કરે તે અજ્ઞાનના બધા. આ તો અમારું વચનબળ જ કામ કર્યા કરે છે.
આપનું જ્ઞાન બુદ્ધિવાળા કરતાં સૂઝવાળાને વધારે જલ્દી બેસી જાય.
સૂઝવાળાને વહેલું બેસી જાય. સૂઝવાળાને તો પૂછવા જ ના જવું પડે ને, બુદ્ધિવાળાને બેસી જાય. પણ બુદ્ધિવાળાને જરા સમજતા વાર લાગે ને સૂઝવાળાને તો તરત બેસી જ જાય.
આવરણ તૂટતા ખીલે દર્શન.
આજે આપ વાત કરો છો અને અમે સાંભળીએ છીએ એ અમારા આવરણને ડિરેક્ટલી સીધું તોડી નાખે, જ્ઞાનાવરણ કર્મને ઉડાડી દે.
આવરણ તોડી નાખે, જેટલું સાંભળો એટલું આવરણ તૂટે જ ને.
એટલે આપની બધી વાણી અસર કરે નહીં એવું બને.
એટલે અસર કરે નહીં એટલે શું?
દાખલા તરીકે આપ એક વાત કરો છો અત્યારે, આ બધા જુદા જુદા માણસો બેઠા છીએ, હવે બધાને જુદી જુદી જ અસર થતી હોય, એનો અર્થ જુદું જુદું સમજાય, જુદો જુદો પ્રકાશ પડે અથવા તો સમજણમાં જુદી રીતે ઉતરે, એ શું છે?
ગળણી જુદી ને બધી.
આપની વાણીનો કઈ જગ્યાએ વિસ્ફોટ થતો હશે? અંદર શું પ્રક્રિયા થતી હશે?
જ્યાં આગળ જે આત્મપ્રદેશને આવરણ છે, જે જે આવરણ તૂટે ત્યાં એ દેખાય. હું કહું છું તે એ તમને ખાતરી થઈ જાય. તમને આવરણ તૂટ્યું એટલે તમે સમજ્યા શબ્દ બોલાવાથી કે ભાઈ આ છે તે સ્પેસના આધારે આ બધું છે, આ મનુષ્યના મોઢા બોઢા બધું. એ બીજાને આવરણ ના તૂટ્યું તો એને ખબર ના પડે.
એટલે આ વાણીથી જે આવરણ તૂટ્યા એ અસર અને વાણી યાદગીરીમાં રહેવી, એ બે વસ્તુ બનીને વાણી મેમરીમાં રહેવી જોઈએ, યાદગીરીમાં રહેવી જોઈએ. એવું ઇમ્પોર્ટન્ટ નથી ને, અગત્યતા નથી ને?
ના, આવરણ તૂટે એટલે બિલીફમાં આવ્યું.
પણ એ આવરણ તૂટવું જ જરૂરી છે ને?
આવરણ તૂટ્યું માટે બિલીફમાં આવ્યું પણ જ્ઞાનમાં નથી આવ્યું. પછી પોતાને એ રૂપ અનુભવ થાય ત્યારે એ જ્ઞાનમાં આવે.
દાદા, આપની વાણી એક તો આવરણ તોડે છે અને બીજું યાદ રહી જાય છે.
ના, એ આવરણ તોડે ને બિલીફ ઊભી થાય કે આ માન્યામાં આવી જાય, પ્રતીતિ થાય કે આ ખરું જ છે. આવરણ તોડે ને પ્રતીતિ બેઉ સાથે થાય.
એટલે હવે આવરણ તોડીને બિલીફમાં આવે એ મહત્વનું છે ને, યાદ રહેવું એ મહત્વનું નથી ને?
એનું મહત્વ જ નથી. યાદ આવવું તો એનું નામ કે ભૂલાઈ ગયેલી વસ્તુ હોય તે જ યાદ આવે, એને લેવા દેવા જ નથી યાદગીરી સાથે કશું.
એટલે આપની બધી વાણી અસર કરતી હોય કે કોઈક વાણી જતી રહે અસર કર્યા વગર, એવું બને?
આપણું ધ્યાન ના હોય તો જતી રહે.
ના દાદા, ધ્યાન રાખ્યું હોય, આપણું ધ્યાન બરાબર હોય,
સમજમાં ના આવ્યું તો જતું રહે. સમજમાં ના આવે એટલે એમને એમ જતું રહે. આ કેટલાયને આમાં જતું રહેતું હશે.
એટલે એમાં કેટલું સાંભળવું એ મુખ્ય નથી, કેટલું સમજાય એ મહત્વનું છે ને?
મહત્વ તો સમજાય એટલું જ ને, સાંભળેલું ખોટું નહીં ને. કાનમાં જાય તો કાન પવિત્ર કરે.
એટલે સમજાય છતાં યાદ ના રહે તો?
યાદ રાખીને શું કામ છે? દર્શનમાં આવેલી ચીજને યાદ ના જોઈએ એ દર્શન કહેવાય. આનાથી તો આવરણ તૂટીને દર્શનમાં આવે. યાદગીરી એ તો જાડું બધું જડ વસ્તુ છે. યાદ ના રહે તેને જ દર્શન ખીલે, યાદવાળાને દર્શન ખીલે નહીં.
દાદા, કારણ કે કોઈ કોઈ પૂછે કે શું સાંભળ્યું સત્સંગમાં, તો કંઈ યાદ આવે નહીં.
કુછ ભી નહીં કહીએ.
હા, એટલે આ બધી થોડી થોડી ટૂંકી ટૂંકી નોંધ કરવા માંડી દાદાજી. કશું યાદ ન હોય
એટલે એ યાદ શક્તિ નહીં, આમાં દર્શનમાં આવે બધું. દેખ્યા પછી પ્રતીતિ બેસે, પ્રતીતિ એમને એમ બેસે નહીં.
દર્શનમાં આવ્યા પછી પ્રતીતિ બેસે?
હા, તેને આપણા લોક દર્શન ના બોલે પણ મને સમજાય છે એમ કહે, પછી પ્રતીતિ બેસે.
ખરે ટાઈમે હાજર થાય એવી વાણી.
મારા શબ્દો એવા છે કે જે સીધા જ પહોંચે ને યાદ રહી જાય. શીલવાન પુરુષોના શબ્દો છે. જ્ઞાની પુરુષની વાણી ઘણી મજબૂત હોય. પોતાનું ગોખેલું હોય તે તો ખરે ટાઈમે ભૂલી જવાય, ને જ્ઞાનીની વાણી તો સાંભળી હોય તો તે ખરે ટાઈમે હાજર રહે. જ્ઞાની પુરુષની વાત સમજે તો બહુ સહેલું છે, અમારું સાંભળે એટલે અમલમાં આવે જ. એકવાર નક્કી કરે માર્ગદર્શન અમારું મળે, પણ એણે પોતે દરવાજા ખુલ્લા રાખવા પડે. જ્ઞાની પુરુષનું કલાક સાંભળે ને તોય સંકિત થઈ જાય તેવું છે. આ અમારી વાણી સાંભળીને વ્યવહાર સંકિત થઈ જાય. આ સાંભળીને તો મિથ્યાત્વનો મેલ ધોવાય અને આત્મા કંઈક જુદો છે એ સમજાય, પણ શું છે એ ના સમજાય. અને મોક્ષદાતા મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ એ જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે આત્મા શું છે એ પણ સમજાય. આત્મા અરૂપી છે અને લોકો રૂપીમાં ખોળે છે તો ક્યાંથી મળે? હિન્દુસ્તાનમાં કોઈ એવો માણસ નથી કે મૂળ આત્માનો એક અંશ પણ જાણતો હોય. અને અહીં હું આત્મા શું છે શું નથી તે બતાવું છું, પૂર્ણત્વ બતાવું છું, વસ્તુત્વ આપું છું. પૂર્ણત્વ એટલે જગત શું છે અને શું નથી, વસ્તુત્વ એટલે આત્મા શું છે અને શું નથી.
મોક્ષાનુગામી વાણી.
દાદા, આપ્તવાણીમાં લખ્યું છે કે મારું જો એક વાક્ય કોઈ પકડી લે તો મોક્ષે જાય, તો તે અક્રમ માર્ગે કે ક્રમિક માર્ગે?
અક્રમ માર્ગે. આ તો એક વાક્ય પેસી ગયું, એક શબ્દ પેસી ગયો તો એ શબ્દ મોક્ષે લઈ જાય. શબ્દ કામ કર્યા કરે, એક જ શબ્દ તે વચનબળવાળો હોય. આ દાદાનો એક જ શબ્દ પકડી રાખે ને તો એ શબ્દમાં એટલું બધું વચનબળ છે તે ઠેઠ મોક્ષે લઈ જાય એવો છે. શાસ્ત્રકારોએ કહ્યું, જ્ઞાનીનો એક જ શબ્દ પકડી રાખે ને તો તે છેક મોક્ષે લઈ જશે. મોક્ષે જવા માટે શાસ્ત્રની કંઈ જરૂર નથી, કારણ કે જ્ઞાની પુરુષ સીધો મોક્ષ માર્ગ બતાવી દે આખો. એટલે વસ્તુ સ્થિતિમાં સમજવાની જરૂર છે. જેમ જેમ વસ્તુ સમજાતી જાય તેમ તેમ તે પૂર્ણત્વ ભણી જાય. આ જ્ઞાનીનું એક વાક્ય તો અનંત જ્ઞાનકળાથી ભરેલું હોય. એ વાક્ય તો અનુભવ વાક્ય કહેવાય. શાસ્ત્રોમાંય ના લખી હોય એવી એમની વાણી હોય, અને એ વાણી આપણને અનુભવમાં આવે કે ઓહો કેવી સચોટ વાણી છે,
અહો કેવી કલ્યાણકારી વાણી.
જ્ઞાની પુરુષનો એક શબ્દ સમજી જાય ને તોય મોક્ષે જાય. કોનો શબ્દ? જ્ઞાનીનો. કોઈની સલાહ જ લેવી ના પડે કે કોની ભૂલ. ભોગવે એની જ ભૂલ, જે શેકાય એની જ ભૂલ. આ એક કાયદો સમજી ગયો તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ ગયો. આ તો બિલકુલ એક્ઝેક્ટ નીકળેલું વાક્ય છે. એને તો આવતી ચોવીસીમાંય વાપરશે તોય કલ્યાણ થઈ જશે. મારો એક જ શબ્દ તમે તથારૂપે સમજ્યા હોય તોય મોક્ષ છે. મારું એક એક વાક્ય વિતરાગ છે. મારો એક જ શબ્દ કોઈ લઈ જશે તો તે મોક્ષે જશે. તે શબ્દ મોટા ઝાડ સ્વરૂપે પ્રગટશે, કારણ અમારી વાણી તે તો હૃદયસ્પર્શી છે. મારા એક વાક્યથી કોઈ સંસારી માત્ર બે જ પગથિયા ચડે તો બહુ થઈ ગયું. જ્યારે મારી વાણી સાંભળે કે હું શું કહેવા માગું છું, ત્યારે તેને અમારા કંઈક દર્શન થાય. ને તે જો 48 મિનિટ સાંભળે તો કામ જ કાઢી નાખે. જ્ઞાની પુરુષ બોલે ને તે દેવલોકો ત્યાં હાજર થઈ જાય. આ તો સમજ ના પડે તેને શું થાય તે. જ્ઞાની પુરુષ મફતમાં જાય છે, આપણને કિંમત ના સમજાય. સમજણ ના પડે એ હીરો નકામો.
વિતરાગ વાણીથી જ મોક્ષ.
વિતરાગ વાણી સિવાય મોક્ષનો માર્ગ બીજો કોઈ નથી. આ બીજી બધી રાગી દ્વેષી વાણી કહેવાય, વિતરાગ વાણી ના કહેવાય. વિતરાગ અને વિતરાગ વાણી સિવાય બંધન છોડાવનાર માર્ગ નથી. વિતરાગ જેને કંઈ પણ લેવા દેવા નથી, કંઈ પણ સંસાર જોડે રાગદ્વેષ નથી, એ જ છોડાવે. બાકી પોતાને કંઈક જરૂર હોય, કંઈક ઈચ્છા હોય કે રાગ હોય, એ શું છોડાવે? રાગદ્વેષવાળી વાણી કેવી હોય કે સગાભાઈને માન આપીને ના બોલાવે અને ડૉક્ટરને આવો સાહેબ કરે, કારણ કે મહી ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વિતરાગી હોય. વિતરાગવાણી શું કહે છે? કે તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી. વિતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે. મોક્ષ હાથમાં લઈને અહીંથી જા એમ કહે છે. આ વાણી રાગદ્વેષ વગરની છે, વિતરાગવાણી છે. આ વાણી સાંભળે અને જો ધારણ કરે તો તેનું કલ્યાણ જ થઈ જાય. આ વાણી જો ધારણ કરે ને તો બધો રોગ જુલાબવાટે નીકળી જાય. અવગુણોના જે પરમાણુ છે ને એ બધા જુલાબવાટે નીકળી જાય.
દાદા, શાસ્ત્રમાં વિતરાગી વાણીનો ઉલ્લેખ બતાવે કે વિતરાગવાણી આમ છે?
શાસ્ત્રમાં તો વિતરાગવાણી હોય ગમે તે હોય, પણ અહીં કોઈ માણસ વિતરાગી વાણી બોલે તો તે સર્વમાન્ય હોય. ફરિયાદીનેય કબૂલ હોય અને આરોપીનેય કબૂલ હોય. ભગવાનની વાણી સર્વમાન્ય હોય, કારણ કે એ વિતરાગની વાણી છે. અત્યારે કોઈ સંસારમાંય જરાક નિષ્પક્ષપાતી વિચારનો હોય, ભલે જ્ઞાની ના હોય, તોય માન્ય હોય લોકોને, છતાં એને વિતરાગ ના કહેવાય ને.
આપ્તવાણીનું આરાધન પમાડશે છેલ્લી દશા.
આ આપ્તવાણી વાંચે સારી રીતે ઝીણવટથી તો બહુ સરસ ચોપડી છે, કારણ કે જ્ઞાની પુરુષની સાહજિક વાણી છે ને આ એકાંગી નથી, અગર તો આગ્રહી નથી. આ અમારા પુસ્તકનું રોજ એક કલાક જ આરાધન કરશે તો છેલ્લી દશાએ પહોંચાડશે, કારણ કે કોનું નિધિધ્યાસન કરે છે? જ્ઞાની પુરુષે બોલેલી વાણીનું તે આરાધન કરે છે. અમારા વાક્યોનું આરાધન એ જ તપ ને એ જ ધર્મ, તો તમને નિરંતર પરમાનંદ રહેશે. અમારી મૂર્તિ બેસાડી એ કામ કાઢી લેવા પ્રયત્ન ના કરશો, બીજી રીતે તમારું કામ થયા જ કરશે. જ્ઞાની પુરુષનું એક જ વાક્ય જો પચી જાય તો ઠેઠ મોક્ષે પહોંચાડી દે. સહવાસની જ જરૂર, બીજા કશાની જરૂર નથી. અમારી વાણીની ભક્તિ કરે તેની વાણી સુધરે, વર્તનની ભક્તિ કરે તેનું વર્તન સુધરે. શુદ્ધાત્મા તો તેનો તેજ પણ પ્રકાશમાન થતો રહે. જય સચ્ચિદાનંદ.